આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું 48મું વચનામૃતમ પઠન કર્યું.
આ વચનામૃતમાં શ્રીજી મહારાજ પ્રાર્થનાના રૂપમાં જીવનનું લક્ષ્ય અને જીવન શુદ્ધિ સમજાવે છે. જીવન શુદ્ધિ એટલે મનની શુદ્ધિ. મન શુદ્ધ જોઈએ, નિરોગી જોઈએ, તંદુરસ્ત જોઈએ, આરોગ્યપૂર્ણ જોઈએ. આરોગ્ય બે પ્રકારનું છે, તનનું અને મનનું. શરીરનું આરોગ્ય જાળવવું હોય તો ત્રણ બાબત ઉપર ધ્યાન આપવું પડે, હવા, પાણી અને ખોરાક. ગમે તેટલું શરીર કેળવીને સ્વસ્થ અને સુંદર તંદુરસ્ત બનાવ્યું હોય, પરંતુ જો ખોરાક લેવામાં ભૂલ થાય, દૂષિત, વાસી, સડેલો, જંતુયુક્ત કે પોઈઝનસ ફૂડ આવે તો શરીર બીમાર પડે અને મૃત્યુ પણ થાય. ખોરાક માનો કે તમે ખૂબ શુદ્ધ પ્રકારનો લો, પરંતુ જો પાણી પીવામાં ભૂલ થાય, દૂષિત પાણી પીવામાં આવી જાય તો પણ શરીર બીમાર થઈ જાય. ખોરાક અને પાણી બંને બરાબર જાળવો, પરંતુ આસપાસનું વાતાવરણ જો રોગિષ્ટ હોય, ગંદકી હોય, કીચડ હોય, મચ્છરોનો ઉપદ્રવ હોય, મેલેરિયાનું વાતાવરણ હોય, હવાની અંદર ફ્લૂ અને વાયરસ જેવા તત્વો વળેલા હોય, તો શરીર ગમે તેટલું સાચવો તો કદાચ રોગ લાગે. અને એવા ચેપી રોગ જે ઇન્ફેક્શિયસ ડિઝીઝ હોય છે, એ જેને લાગુ પડ્યા હોય એવા વ્યક્તિ, એવા દર્દી, એનો પણ જો સંગ થાય તો પણ બીમાર પડી જવાય. આંખના દર્દો હોય છે ઘણા, કન્જક્ટિવાઇટિસ, સામે જોઈએ ને આપણને રોગ લાગુ પડે છે. તો વાતાવરણ પણ જો બગડે તો શરીર બગડી જાય. એ જ પ્રમાણે મન ગમે તેટલું નિર્મળ હોય, પરંતુ મનનો આહાર, મનનું પીણું અને વાતાવરણ બગડે તો નિર્મળ થયેલું મન બીમાર પડી જાય. મનની બીમારી શું છે? મનમાં પાપ આવી જાય, મનમાં વિકૃતિઓ આવી જાય, કુવિચારો આવી જાય, અધર્મ ચરણના ઉભરા આવી જાય, એ મનની બીમારી છે. મનને શબ્દનો આહાર છે અને એ કાન દ્વારા ગ્રહણ કરે છે. જેવો શબ્દ સાંભળીએ એવું મન થાય છે. વાલિયા લુટારાને નારદજીના પવિત્ર શબ્દો જો કાનમાં પડ્યા તો એ વાલિયો મહાઋષિ વાલ્મીકી બન્યા. એ આહારનો, મનના આહારનો પ્રભાવ છે. એ જ જગ્યાએ પ્રચંડ સંત વિભૂતિ મહર્ષિ વિશ્વામિત્ર ગાયત્રી મંત્રના દ્રષ્ટાને ઉદ્ગાતા, બ્રહ્માંડના રહસ્યોને ફેરવી નાખે એવું તત્વ, બ્રહ્માદિક દેવતાઓને ઝુકાવનારા, નૂતન સૃષ્ટિ નિર્માણ કરી શકે એવી તાકાત ધરાવનારા, ત્રિશંકુને સદેહ સ્વર્ગમાં મોકલી શકે એવી પ્રચંડ સંત વિભૂતિ, પરંતુ મેનકાના પાયલનો ઝંસ્કાર સાંભળ્યો, ચમક્યા, પૂછ્યું, કોણ છો, આપની દાસી, આટલા શબ્દો સાંભળતા વિશ્વામિત્રનું મન બીમાર થયું. વિકૃતિથી ઘેરાયા, પરિણામે મેનકા થકી શકુંતલાનો જન્મ થયો અને વિશ્વામિત્ર કલંકિત થયા. આ શબ્દનો આહાર છે, કાનથી ગ્રહણ કરે છે. રૂપનું પીણું મન આંખથી પીએ છે. અજામિલ પવિત્ર આચારનિષ્ઠ અને કર્મકાંડી વિશુદ્ધ બ્રાહ્મણ સમિધ લેવા માટે જંગલમાં જાય, વેશ્યાને પરપુરુષ સાથે વિચાર વિહાર કરતી જોઈ અને એ રૂપનું પાન કરતાની સાથે જ પવિત્ર વિશુદ્ધ અજામિલ ચારિત્રથી ભ્રષ્ટ થયો, શરાબી, માંસાહારી અને વૈશ્યાગામી થયો. બ્રાહ્મણનો એક પણ આચાર ન બચ્યો, કારણ રૂપનું પીણું દૂષિત પીધું. ઇન્દ્રચંદ્ર બ્રહ્માદિક દેવતાઓ પણ જ્યારે વિકૃત રૂપના પીણા આંખ દ્વારા પી ગયા તો બધા અસ્વસ્થ થયા છે. તો વાતાવરણ, મનને માટે વાતાવરણ શ્રીજી મહારાજ પ્રથમના 18મા વચનામૃતમાં બતાવે છે કે સાત માળની સુંદર હવેલી હોય, કાચના તકતા જડ્યા હોય, વૈશ્યાઓ થઈથકાર કરતી નાચતી હોય, દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને અરસપરસ દારૂના શીશા પીવડાવાતા હોય, એવા સ્થાનમાં જે જઈને બેસે તેનું મન તે પ્રકારનું વિકૃતિઓથી ભરાઈ જાય છે. આ વાતાવરણ છે. તો હવા પાણીના ખોરાક મનના બદલે બગડે, દૂષિત થાય તો મનની તંદુરસ્તી ઘવાય છે, મન વિકૃત થઈ જાય છે. પરંતુ વાતાવરણનો કુસંગ એ સ્થાનનો કુસંગ છે. સ્થાનમાં ન જઈએ તો સહેલું છે, બચી જઈએ. એવી સોસાયટી બદલી નાખીએ, ગામ બદલી નાખીએ, સ્થાન બદલી નાખીએ, કુસંગથી બચી જવાય. પરંતુ કુસંગનો જે બીજો પ્રકાર છે એ વ્યક્તિનો કુસંગ છે. સ્થાનનો કુસંગ ટાળવો સહેલો છે, પરંતુ વ્યક્તિનો કુસંગ ટાળવો કઠણ છે. કારણ કે વ્યક્તિ ક્યાં નથી, અને જનસંપર્ક વગર જીવન અસંભવિત છે. વ્યક્તિઓનો સંપર્ક થશે જ. અમદાવાદમાં થોડા વર્ષો પહેલા જ્યારે બી હેપેટાઇટિસ નામનો કમળાનો રોગ લાગુ પડેલો, તો એ કમળાના દર્દની સારવાર કરવા માટે એક્સપર્ટ ડોક્ટરો હતા કમળાના દર્દના. એ સારવાર કરતા કરતા ચાર ડોક્ટરો મૃત્યુ પામ્યા. દર્દીના રૂપમાં એને સારવારનું કર્તવ્ય બજાવતા વ્યક્તિનો સંગ થતા ડોક્ટર બીમાર થયા અને ગુજરી ગયા. એટલે રોગ વ્યક્તિ કોઈ પણ સંજોગમાં આવી શકે છે. એ મિત્રના રૂપમાં હોય, સજ્જનના રૂપમાં હોય તો સારવાર કરવી પડે, અને ડોક્ટર બીમાર થઈ જાય એવું બને છે. તો જેમ વ્યક્તિથી રોગ ફેલાય છે, એવી જ રીતે વ્યક્તિથી કુસંગ ફેલાય છે. એટલા માટે એનાથી બચવું કઠણ છે. તમારા જ મિત્ર હોય, સહાયક હોય, હિતકારી હોય, ભાઈ હોય, બહેન હોય, શાળા બનેવી હોય, માતા પિતા હોય, પતિ પત્ની હોય, અરે સાધુ હોય, ગુરુજન હોય, ભગવા કપડાધારી હોય, છતાં કુસંગ થાય છે. એ એવા વિપરીત વિચાર તો ધરાવતા હોય કે તમને ધર્મમાંથી છોડાવીને અધર્મમાં લઈ જાય, તમારો સત્ય માર્ગ છોડાવીને તમને અસત્યને માર્ગે લઈ જાય, તમારી સત્ય નિષ્ઠાને તોડી નાખે. તમને સત્શાસ્ત્રમાંથી નિષ્ઠા તોડાવીને કલ્પિત શાસ્ત્રોમાં શ્રદ્ધા ઉપજાવી દે. શ્રીજી મહારાજના જે સિદ્ધાંતો છે, વચનામૃતના જે આદર્શો છે, સંપ્રદાયની જે મૌલિક સિદ્ધાંતો છે, એમાંથી શ્રદ્ધા ટાળી નાખે અને કલ્પિત ઉપાસનાઓ, કલ્પિત વિચારધારાઓ, કલ્પિત ગ્રંથો એમાં તમને જોડી દે. આ વ્યક્તિનો કુસંગ છે. એટલે શ્રીજી મહારાજે જે શબ્દ વાપર્યો છે એ ધ્યાનપૂર્વક યાદ રાખવા જેવો છે. શ્રીજી મહારાજે પ્રાર્થનામાં એમ નથી કહ્યું કે કુસંગ થકી મારી રક્ષા કરજો, પરંતુ એમ કહ્યું કે કુસંગી થકી મારી રક્ષા કરજો. વ્યક્તિના કુસંગથી હે મહારાજ બચાવજો. અને આ રોગ વ્યક્તિથી ફેલાતો કુસંગ એ બચવું મુશ્કેલ છે. એટલા માટે પ્રાર્થનાની આવશ્યકતા છે. એટલે શ્રીજી મહારાજે સરસ પ્રાર્થના કહી. શું કહ્યું? નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને, સ્તુતિ કરીને ભગવાનની પાસે માગવું. હે મહારાજ, હે સ્વામી, હે કૃપા સિંધો, હે શરણાગત પ્રતિપાલક, કુસંગી થકી મારી રક્ષા કરજો. એ કુસંગી ચાર પ્રકારના છે. કુડાપંથી, શક્તિપંથી, શુષ્ટ વેદાંતી અને નાસ્તિક, આ ચાર પ્રકારના કુસંગી થકી મારી રક્ષા કરજો. અને કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર અને દેહાભિમાન એ થકી મારી રક્ષા, અંતઃસર શત્રુ થકી રક્ષા કરજો. અને નિત્ય પ્રત્યે તમારા ભક્તોનો સમાગમ દેજો. સુંદર પ્રાર્થના છે, વૈશ્વિક પ્રાર્થના છે, એક એક શબ્દ ધારવા જેવો છે. નિત્ય પ્રત્યે ભગવાનની પૂજા કરીને આ વચનામૃતની આજ્ઞા છે. પહેલા પૂજા કરવાની, પ્રાતઃ પૂજા. મનુષ્ય જે છે, સત્સંગી જે છે, એ ખાસ સવારમાં પ્રાતઃ પૂજા પરમાત્માની, ઈષ્ટદેવની વિધિવત વ્યક્તિગત પૂજા પાઠ થવા જોઈએ. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો શ્રીજી મહારાજ અને નંદ સંતોએ કેટલી સુંદર મજાની એવી સરળ અને રસમય પૂજા, પ્રાતઃ પૂજા વ્યક્તિગત દર્શાવી છે, એવી બીજે જોવા ન મળે. ન ધૂપ, દીપ, આરતી, ચોખા, કંકુ, કશું ન જોઈએ. ભજનાત્મક, જપાત્મક દંડવત કરો, પ્રદક્ષિણા કરો, પ્રણામ કરો, સ્તોત્ર પાઠ કરો, શિક્ષાપત્રીનું પઠન કરો, પ્રાર્થના કરો. આટલી ટૂંકી ટચ અને એટલી રસમય ને સરળ, છતાં પણ ઘણાને આળસ થાય છે, નથી કરતા. એ સવારમાં બાથરૂમમાંથી ટુવાલ વિતાળીને રીંછડું ઢુવામાંથી નીકળ્યું એમ નીકળે, માથું ઓળ્યું ના ઓળ્યું ને ઠાકોરજીનું જે ઘરમાં નાનકડું સિંહાસન રાખ્યું હોય ત્યાં સામે આવીને ઉભો રહે, ભલું કરજે ભગવાન, એ એકાદ અગરબત્તી પેટાવે, ઝોંકો ઉતારતો એમ ત્રણ આટા ફેરવીને મૂકી દે, બબાય બેસી રે. ઘણા વ્યક્તિગત પૂજા કરે તો ટુવાલ પહેરીને પૂજા કરવા બેસે. એટલે તમે પરણવા જાઓ ત્યારે ટુવાલ પહેરીને જાઓ, મુખ્યમંત્રીને મળવા જાઓ ત્યારે એવી રીતે લંગોટ વાળીને જાઓ? ભગવાનની એટલી પણ મર્યાદા નહીં? મુખ્યમંત્રીને મળવા જાઓ તો કોઈ ટુવાલ પહેરીને નથી જાતો. તો જયારે રાજાધિરાજ અક્ષરાધીશ પધારતો હોય, તમે આહવાન મંત્ર બોલતા હોય ને એની સામે ટુવાલ પહેરીને બેઠા હોય, અને પછી દ્રશ્ય તમે જોવો કેવું ભયંકર સર્જાય. ટુવાલ પહેરીને બેઠો હોય, સામે પથરણા ઉપર ઠાકોરજીની મૂર્તિ પધરાવી હોય, અને પાછો હાથ જોડીને કે મહારાજ કૃપા દ્રષ્ટિ કરજો, ભગવાન કે આંખ જ નથી ઉઘાડી શકતો. તો મારે તો ઘણી કૃપા કરવી છે, પણ તું પેલા પૂરતા કપડા પહેરીને બેસ તો વળી કૃપા દ્રષ્ટિ કરી શકું. પૂજાના વસ્ત્રો, સરસ મજાના પૂજાના વસ્ત્રો પહેરીને બેસીએ, ચોળાઈ ગયેલા, ચિથરાઈ ગયેલા, મેલા ગંદા એવા ન હોય. ઠાકોરજીની પૂજા નહીં, જે આસન અને પથરણા છે એટલા પણ સુઘડ હોવા જોઈએ. ઘણી જગ્યાએ તો આપણે જોઈએ છે પેલી પુરાતન પેટ્રોમેક્સ બત્તીના મેન્થલના બોક્સ આવતા, હજી ઘણાના પૂજાની પેટીમાં એ દર્શન થાય છે, એમ લાગે શબરી મૈયા એ ભેટમાં આપી છે. આજે પૂજા તો એવી હોવી જોઈએ કે કોઈને જોઈને પૂજા કરવાનું મન થાય. ભગવાનનો ભક્ત ભોળો જરૂર હોવો જોઈએ, પણ ભોટ ના હોવો જોઈએ. ગોપીઓ ભોળી છે પણ ભોટ નથી. ઉદ્ધવજીનું પણ જ્ઞાનનો અહંકાર ઓગળાવી નાખે છે, પણ કૃષ્ણના નામ ઉપર આક્રંદ કરે છે, બાળકની જેમ રડી જાણે છે. ભોળ પણ જરૂર સારું છે, પણ ભોટ ન હોવો જોઈએ. તો ભગવાનની પૂજા કરીને, સ્તુતિ કરીને, પહેલા સ્તુતિ કરવાની અને પછી માગવું એટલે પ્રાર્થના કરવા. સ્તુતિ કરવાની, ભિખારી પણ જોજો માગે ને તો પેલા સ્તુતિ કરે, શેઠ સાહેબના વખાણ કરે, અરે ઓ શેઠ સાહેબ, અરે આપ તો ગરીબ નિવાજ છો, અન્નદાતા છો, કરુણાના અવતાર છો, કુછ ભગવાન કે નામ પર દે દો. આવા શબ્દો બોલે અને શેઠ સાહેબ ને એમ થઈ જાય કે હું દાતાર છું, પછી ભલે મખી ચૂસવે તો પાંચ પૈસા આપીને જાય, એમ પેલા સ્તુતિ કરવા. હે મહારાજ, આપ તો રાજાધિરાજ છો, હે સ્વામી, આપ સગળાના સ્વામી છો, આપણે આપને કઈ મને આપવું હોય તો કોઈને પૂછવા જેવું નથી, આપ સ્વતંત્ર છો, મને જે આપવું હોય આપી શકો છો, આપને કોઈની પરવાનગી લેવાની જરૂર નથી, આપને કોઈનો ઠપકો મળે એમ નથી, આપ સ્વતંત્ર રીતે મને આપી શકો એમ છો મહારાજ, અને અવળાનું પણ સવળું કરી જાણો એવા આપ સમર્થ છો, આપ તો સ્વામી છો, સ્વામી છો, ઉપરાંત કૃપા સિંધો છો, આપ તો કરુણાના સાગર છો, કોઈને દુખિયો દેખીને ખમાય, દયા આણી રે અતિ આકળા થાય, આપ તો કરુણાના સિંધુ છો, આપના એક એક અંગમાંથી, નેત્રમાંથી, વાણીમાંથી કૃપા નિરંતર જરે છે. હે મહારાજ, આપ તો કૃપાના સાગર છો, કોઈને દુખિયો જોઈ શકતા નથી, અને પછી કેવા છો, શરણાગત પ્રતિપાલક છો. જે શરણાગત છે એનું તો માતા બાળકનું જતન કરે એ રીતે આપ જતન કરો છો, શરણાગત પ્રતિપાલક છો. નહીતર ઘણા મોટા દાનેશ્વરી હોય એ તમે સમાજમાં જોજો, 12 કરોડનું દાન કરતા હોય પણ પોતાના ઘરમાં અને ફેક્ટરીમાં નોકર ચાકરનું ભયંકર શોષણ કરતા હોય, બહાર બહુ સ્માઇલ આપીને વાત કરતા હોય છે, એકદમ ખુશનુમામાં રહેતા હોય છે, પણ પરિવારમાં બૈરા છોકરાઓને ધમધમાવતા હોય છે. હે પ્રભુ, આપ તો એવા નથી, આપ તો આપના શરણાગત છે, એનું બાળક, માતા જેમ બાળકનું જતન કરે એમ જતન કરો એવા છો, હું આપનો શરણાગત છું. હે મહારાજ, મારે કંઈક માગવું છે, હું માગું? ભગવાન કે માગો માગો, શું જોઈએ છે? પ્રભુ એક જ જોઈએ છે, કુસંગી થકી મારી રક્ષા કરજો. શ્રીજી મહારાજ કે વાહ વાહ વાહ, બહુ સરસ માગ્યું, આવું તો કોઈ માગતું નથી, બાકી જે બધા લોકો માગે છે એનાથી મારી તબિયત બગડી જાય છે, બહુ સરસ માગ, કુસંગી થકી રક્ષા કરજો. તે કુસંગી એક કુડાપંથી, કુડા એટલે વ્યભિચાર, વ્યભિચારનો તે વળી કોઈ પંથ હોય? હા હોય, અને એનાથી બચવું પડે. પણ જરા એની સ્પષ્ટતા વિગતવાર જોઈએ. તો સમજાય, અર્થ સમજાય તો પ્રાર્થનામાં તો ઉત્સાહ અને ઉમંગ અને કંઈક મર્મ અને અર્થ આવે. મનુષ્ય જાતિને કામ દોષ સૌથી વિશેષ પીડિત કરે છે. કામ એટલે સ્ત્રી પુરુષની પરસ્પરથી કામેચ્છા ભોગેચ્છા, એનાથી મનુષ્ય જાતિ અત્યંત પીડિત છે. એના છૂટવાના અનેક માર્ગો વિચારાયા છે. તો ઋષિઓએ પ્રથમ માર્ગ દર્શાવ્યો, તે યોગ માર્ગ, અષ્ટાંગ યોગનો માર્ગ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ. એ એટલા માટે કે શરીરમાં ષટ ચક્રો છે. નીચે બેઠકના સ્થાને મૂલાધાર ચક્ર છે, એનાથી ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે, એનાથી ઉપર નાભિના મૂલમાં મણિપુર ચક્ર છે, હૃદયમાં અનાહત ચક્ર છે, કંઠમાં વિશુદ્ધ ચક્ર છે, ભ્રકુટીના મધ્યમાં આજ્ઞા ચક્ર છે, અને અહીંયા તાલુમાં બ્રહ્મરંધ્ર સહસ્ત્રાર ચક્ર છે. મૂલાધાર એ બ્રહ્માનું સ્થાન છે, પ્રજનન શક્તિ ધરાવે છે અને કામ કેન્દ્ર કહેવાય છે. આ ઉપર તાલુ પ્રદેશમાં બ્રહ્મરંધ્ર છે, એ બ્રહ્મનું સ્થાન છે, એ રામ કેન્દ્ર છે. ઉપર પરમાત્મા છે, નીચે કામ છે. મનુષ્ય ઉભી શૈફમાં હોવાથી જીવનની ઉર્જા સતત પેલા મૂલાધાર ચક્ર ઉપર પછડાતી હોવાથી અત્યંત કામુક થયા કરે છે. એટલે આ યોગનો માર્ગ આવ્યો કે જીવન ઉર્જાને જો ઉર્ધ્વ કરી દેવામાં આવે તો એ રામને મળે અને રામનું સુખ પામે, અને નીચેનું મૂલાધાર ચક્ર જીવન ઉર્જા નહીં મળવાથી નિષ્ક્રિય થાય અને કામનું વિસર્જન થઈ જાય. આવો યોગ માર્ગનો અત્યુત્તમ મર્મ છે. પરંતુ ઘણો કઠણ હોવાથી સંત ભક્તોએ બીજો માર્ગ આપ્યો, એ ભક્તિ માર્ગ છે. ભગવાનની નવધા ભક્તિ કરો, ધૂન ભજન અને કીર્તન કરો, ભગવાનની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરો, નાચો, એના નામનું સંકીર્તન કરો, હાલતા ચાલતા ખાતા પીતા એના નામનું સ્મરણ કરો. વૃત્તિ ઉર્ધ્વ થશે, હૃદયમાં સ્થિર થશે, હૃદયાકાશમાં દહરાકાશમાં ભગવાનની મૂર્તિનું રસપાન થશે અને નીચેનું મૂલાધાર ચક્ર કામ કેન્દ્ર નિષ્ક્રિય થશે, કામનું વિસર્જન થશે. પણ આ ભાવનો માર્ગ પણ ઘણાને ન ફાવે, એટલા માટે ત્રીજો માર્ગ આવ્યો, એ તંત્ર માર્ગ છે. તંત્ર માર્ગ એમ કહે છે કે કામ ભયંકર છે, વિકરાળ છે, રાક્ષસ છે, તમે એને પહોંચી નહીં શકો, માટે એની સાથે દુશ્મની છોડી દો, એને મિત્ર બનાવો, ફ્રેન્ડશિપ બાંધો, લડવા જશો તો કચડાઈ જશો, દુખી થશો, હેરાન થશો. ગુણાતીતાનંદ સ્વામી પણ કહ્યું છે, કામ ગિરનાર જેવડો છે, ગિરનાર જેવડો રાક્ષસ મારીને તમારી સામે આવે તો આપણે શું કરીએ. એટલે તંત્ર માર્ગ એમ કે છે કે કામને મિત્ર બનાવો. કામ એટલે સ્ત્રી પુરુષની ભોગેચ્છા. વારંવાર કામ શબ્દ આવશે એટલે કોઈ વર્ક ન સમજી લે. તો કામને મિત્ર બનાવો. મિત્ર બનાવવાથી શું થશે કે એ જે કામની ટેકનિક્સ છે, કળવકળ છે, દાવ પેચ છે, એ બધા જ માલુમ પડી જશે અને એ બધું સમજાઈ જશે તો આપોઆપ કામનું વિસર્જન થઈ જશે અને તમે સુખની સંપ્રાપ્તિ કરશો. તમે ગ્રહસ્થ છો તો ભોગમાં ઉતરો, પણ ભોગમાં ફક્ત નહીં ઉતરતા, એનું નિરીક્ષણ કરો. એટલે તંત્ર માર્ગનો કહેવાનું એ છે કે નિરીક્ષણ અને વિસર્જન કામનું એ બતાવતું વિધિ એ તંત્ર માર્ગ છે. શિવ પાર્વતીના સંવાદ રૂપે આ ગ્રંથ પ્રબોધાયો છે. એનો મૂળ અત્યંત ગુઢાર થયે છે, વિહાર નિરીક્ષણ, છતાંય ઉર્ધ્વ રેતસ્તા રહેવું એ તંત્ર માર્ગનો અત્યંત ગોપનીય રહસ્ય છે. એનું બીજું નામ વામ માર્ગ છે. વામનો અર્થ થાય છે ઉલટું, એટલે ઉલટો માર્ગ છે, બધા જે ચાલે છે એનાથી વિરુદ્ધ છે. બીજો અર્થ વામનો થાય છે સ્ત્રી, કે જેના કેન્દ્રમાં સ્ત્રી છે એવો માર્ગ તે વામ માર્ગ. હવે આપ સમજી શકો છો કે એક સાધના જેવી વાત દેખાતી હોવા છતાં પણ કેન્દ્રમાં સ્ત્રી હોવાથી આચાર અને મર્યાદા સંસ્કૃતિની, સ્ત્રી પુરુષની સામાજિક મર્યાદાઓનું બંધન તૂટતા વાર ન લાગે, લપસણો માર્ગ છે. એટલે તંત્ર માર્ગમાં જે અત્યંત સ્ત્રી પુરુષની મર્યાદા વિહીન, ધર્મ વિહીન, સંસ્કૃતિ વિહીન જે વિકૃતિઓ આવી અને એમાં શાક્ત પંથનું જે મિશ્રણ થયું, એમાંથી અઘોર તાંત્રિક માર્ગ પ્રવર્તનમાં આવ્યો. અઘોર તાંત્રિક, ભયંકર સ્મશાન જેવી જગ્યામાં બેસી મર્દાના માંસનું ભક્ષણ અને બલિદાન, સ્ત્રી અને પુરુષ નગ્ન અવસ્થામાં હોમ હવન કરવા અને પછી વ્યભિચારને સાધના માનીને ડૂબી જવું, એવો અઘોર તાંત્રિક માર્ગ છે. આજે પણ એવા તાંત્રિકો દેખાતા હોય છે. શ્રીજી મહારાજને વન વિચરણમાં મળેલો પીબેક એ અઘોર તાંત્રિક છે. પરંતુ આ ભયંકર સ્મશાનની સાધના ન જોઈ શકાય એવી ડરામણી સાધનાઓ સમાજમાં પ્રચલિત ન થાય, એટલે ડરામણી સાધનાઓથી રહિત પરંતુ તમામ વિકૃતિઓથી સહિત જે માર્ગ સમાજમાં પ્રચલિત થયો એનું નામ કુડાપંથી, માર્ગીપંથી, કાંચળિયા પંથ, ચોળિયા પંથ, સંપૂર્ણ વ્યભિચાર. એ લોકો શું કરે? જ્યોત જલાવે, પાઠ પૂજા કરે, સ્ત્રી પુરુષો ભેળા થઈને નાચે અને પછી વ્યભિચારમાં ડૂબી જાય. એક માતાને છોડીને કોઈ વ્યવહાર ધ્યાનમાં ન રાખવામાં આવે, ભાઈ બહેન દીકરો દીકરી પિતા પુત્ર કશું જ નહીં. કોઈને કહે ભાઈ આ તમે શું કરો છો, કેમ? આ તો શિવ શક્તિનું મિલન છે. ઉલટાનું આમાં જે પાપ દ્રષ્ટિ રાખે એને પાપ લાગે. આ તો મુક્તિનો માર્ગ છે, આત્મદર્શનનો માર્ગ છે. વામ વારોણી સંગ વિના નહીં પામો આત્મદર્શનને. એવો આ કુડા પંથ સમાજમાં આજે પણ પ્રચલિત છે. થોડું નામ એ લોકોએ બદલી નાખ્યું છે અને મને એ નામ આપવું ઈચ્છનીય નથી લાગતું, પણ આજે પણ ભારતમાં પ્રચલિત છે. એ તો એટલી હદ સુધી વટી ગયા છે કે માતાને પણ છોડતા નથી, કુટુંબના સભ્યો ભેળા થાય છે, ધતિંગ જેવી પૂજા કરે છે, અફીણનો નશો કરે છે અને ઉપદેશ આપવામાં આવે છે. કોઈ ભાઈ નથી, કોઈ બહેન નથી, કોઈ પિતા નથી, કોઈ પુત્રી નથી, કોઈ બેટી નથી, કશું જ નથી. અને પછી વ્યભિચારમાં ડૂબી જાય છે. એને એ લોકો અંતિમ સાધના માને છે. થોડી ઘણી અક્કલ હોય ને એ કોઈ આમાં પડે નહીં. એટલે મને તમને એમ લાગે કે અમે એવા કંઈ નથી કે આવા પંથમાં પડીએ. અને શ્રીજી મહારાજ આટલા માટે કે પ્રાર્થના હવે આ બાબતની કહે ને આપણે કરવી જોઈએ એવું લાગતું નથી, પણ એવું નથી. મૂળ મર્મ શું છે? વ્યભિચાર દ્વારા ધર્મનું પતન કરાવે, બ્રહ્મચર્યનું ખંડન કરાવે, પરધારાનો સંગ કરાવે. ગ્રહસ્થ છો તો ગ્રહસ્થને પણ બ્રહ્મચર્ય છે. પરણિતા સ્ત્રી એ સિવાય બીજી પરસ્ત્રી ગમન ન કરવું એ ગ્રહસ્થનું બ્રહ્મચર્ય છે. એ બ્રહ્મચર્યની વાત આજે ક્યાં રહી? મિત્રો ધ્યાનથી સાંભળો કે આજે સ્ત્રી પુરુષોના સંબંધો એટલા મુક્ત, વ્યવહારો મુક્ત અને એટલા મુક્ત કામાચાર સ્ત્રી પુરુષોના સમાજમાં વ્યાપી ગયા છે કે એમાં બ્રહ્મચર્યની વાતો કરવી આજે હાસ્ય લાગે છે. પવિત્ર દાંપત્યની વાત કરવી એ આજે લોકો મશ્કરી કરે છે. હવામાન પલટાઈ ગયું છે, મુક્ત કામાચારનું વાતાવરણ ઓલ ઓવર વર્લ્ડમાં છે, ભારત બકાત નથી. તો અનેક પરિબળો એ કામ ભજવું છે નવતર કુડાપંથને જન્મ આપવામાં. એક એક પરિબળને થોડો જોઈ લેવા જેવો છે, એમાં સમજ મેળવવા જેવી છે. આ વચનામૃતને હું એક ફરી વાર કહી દઉં કે આ સહજાનંદ સ્વામીએ સાંપ્રદાયિક લેવલ ઉપર નથી કહ્યું, તમામ ભક્તિ માર્ગીઓ જે છે એના માટે આ પ્રબોધન છે. તો કુડાપંથના જે પરિબળો છે આજના નવતરના એ જુદા જુદા છે. આટલું બધું મુક્ત વાતાવરણ કેમ સર્જાઈ ગયું? સૌ પ્રથમ મુંબઈમાં ભારતીય વિદ્યાભવન ખાતે તારીખ 28/8/68 ના રોજ આચાર્ય રજનીશ, જેને ઓશો કહે છે, જે હયાત નથી, એમણે સૌ પ્રથમ લેક્ચર સેક્સ ઉપર બોમ્બેમાં આપ્યું. ખુલ્લમ ખુલ્લા આ કામને, કામાચારને એમણે જાહેર મંચનો વિષય બનાવ્યો. સૌ પ્રથમ વિરોધ ઘણો થયો છતાં એમણે એ પ્રવચન માળાઓ ચાલુ રાખી. એમણે એ પ્રવચનમાં શું કહ્યું 28 તારીખે? કે સમાજમાં, વ્યક્તિમાં, ક્યાંય પરિવારમાં ક્યાંય પ્રેમ દેખાતો નથી. બધા ક્લેશ અને કલહથી ભરાઈ ગયા છે, હિંસા અને ઘૃણાથી ઉભરાઈ ગયા છે. જીવન પ્રેમ પૂર્ણ હોય તો સાર્થક છે, પણ વ્યક્તિ અને પરિવારમાંથી પ્રેમનું ઝરણું સુકાઈ ગયું છે. એ પ્રેમની ગંગા ફરીથી પ્રગટ કરી અને જો સમાજમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થાપવું હોય તો એક જ માર્ગ છે, આ કામને સમાજના બંધનમાંથી મુક્ત કરો, ધર્મને સંસ્કૃતિના બંધનમાંથી મુક્ત કરો. ધર્મને સંસ્કૃતિએ કામને દમન કર્યું છે, એ ધર્મને સંસ્કૃતિના અવરોધમાંથી કામને છોડો તો જ પ્રેમની ગંગા પ્રગટી શકે. કારણ કે કામ એ જ પ્રેમ ગંગાના પ્રાગટ્યની ગંગોત્રી છે, ઉદગમ સ્થાન છે, અને કામ ઉર્જા છે એ જ પ્રેમ ઉર્જામાં પરિવર્તિત થવા હોવાથી કામનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ તમામ ધર્મગુરુઓ, તમામ સંસ્કૃતિઓ, તમામ સંપ્રદાયો, તમામ મહાત્માઓ એ કામના દુશ્મન થઈને ઉભા છે, કામની નિંદા કરે છે, કામને પાપ ગણે છે. જો તમે કામને પાપ ગણતા હો તો પરમાત્માથી મોટો કોઈ પાપી નથી, કારણ કે એમણે જ સૃષ્ટિમાં કામ મૂક્યો છે અને કામ દ્વારા સૃષ્ટિનું પ્રવર્તન છે. માટે પરમાત્મા જેવો કોઈ પાપી ન ગણાય. જેને પરમાત્મા પાપ ગણતો નથી એને મહાત્મા પાપ ગણે છે. પરમાત્માએ જે કામેન્દ્રિયના સર્જનમાં અને રચનામાં કોઈ ક્ષોભ અને સંકોચ નથી રાખ્યો, તો કામના સ્વીકારમાં ક્ષોભ અને સંકોચ શાનો? આ તો એટલી બધી મંગલ અને દિવ્ય ઘટના છે કે જેમ માણસ કોઈ મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરે એટલી પવિત્ર મંગલ અને દિવ્ય ઘટના છે. અપવિત્ર કશું નથી, ગંદુ કશું નથી. પ્રેમથી જેટલો કામનો સ્વીકાર કરશો એટલો સમાજ પ્રેમ પૂર્ણ થશે. ભૂખ જેટલી સહજ છે એટલી કામની ભૂખ સહજ છે. કામની તૃપ્તિ એ જ આધ્યાત્મિક અનુભૂતિ છે, એ જ સમાધિનો અનુભવ છે. વિષયાનંદ અને બ્રહ્માનંદ સહોદર છે, વિગેરે 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 વિગેરે. આ પહેલો પ્રહાર થયો. અને પછી તો દેશના જેટલા બધા લેખકો નાના મોટા માકડિયા આંતિયા બધા હતા ને બધા મોઢા આવ્યા અને બધા કલમથી રજનીશજીના ચેલા બની ગયા. એક બાજુ વૈજ્ઞાનિક બધા મીડિયાઓ આવ્યા, વીડી ટીવી આ બધું એ બધું આવ્યું. પશ્ચિમમાં તો ખુલ્લમ ખુલ્લા હતું એ બધું અહીંયા ઠલવાયું, આ લોકોની કલમથી ઠલવાયું. અને પરિણામે બધા જ મુક્તાચાર અને મુક્ત વ્યભિચારના વિચારો સમાજમાં પ્રચલિત કરતા થઈ ગયા. સેક્સોલોજીસ્ટ, ડોક્ટરો, ચિંતકો, પ્રોફેસરો જે જોવો તે મુક્ત કામાચારની જ વાત પ્રસ્થાપિત કરે છે. અને હવે તો આજે ગુજરાતમાં પણ સ્કૂલ કોલેજોમાં જાતીય શિક્ષણ આપવાની શરૂઆત કરવાની છે. આ વર્ષેથી મંગલ પ્રારંભ કરવાનો છે. એ શીખવાડવાનું બહાનું શું છે કે એઇડ્સ બહુ વધે છે ને, એટલે એના રક્ષણ સામે આ શિક્ષણ આપવું આવશ્યક છે. એટલે એઇડ્સ જે ફેલાવે છે એના હાથ પકડો ને એને છૂટો દોર. હવે જેને ખબર જ નથી કે એઇડ્સ શું કહેવાય એને તમે ભણાવવા બેસો છો, સારું એમ કે કદાચ કુમળું ઝાડ પહેલેથી તંદુરસ્ત રહી જાય તો. પણ થિયરી ખોટી છે. જ્ઞાન શું આપવું છે? એઇડ્સ અટકાવો છે, મતલબ ભોગવવાની છૂટ છે પણ એઇડ્સ ન થાય એમ ધ્યાન રાખો. સંયમ, નિયમ, મર્યાદા એની કશી જ કોઈ જાતની લેવા દેવા ચિંતના નથી ભાઈ. મુક્ત ભોગાચાર જ છે, પરંતુ રોગ ન થાય એની કાળજી લ્યો. જે સ્કૂલમાં રામ, સીતા અને લક્ષ્મણના આદર્શો શીખવાતા હતા ત્યાં આજે કામના શિક્ષણ આવી રહ્યા છે. સંસ્કૃતિ ઉડી રહી છે, આખો પ્રવાહ બદલાય ગયો. અને કોઈના ભેજામાં નહીં ઉતરે. અહીંયા જે બેઠા છે ને 2% બુદ્ધિ ધરાવતા છે એને મારી વાત બોગસ લાગશે. એની એમ કે છે સાધુ બાબા કે છે બધા મૂર્ખા છે, પરંતુ હું એને એમ કહું આવા વિચારનારને તમારા દાદાજાને પૂછી જુઓ કે મૂર્ખો તું છો કે આ કહેનારો સાધુ મૂર્ખ છે, તપાસ કરી લે. રજનીશની એટલી ધારદાર પ્રવાહિતાથી વાતો કરતા કે એમાંથી અસત્યને પારખી અને થિંકિંગ કરવાનો તમને સ્કોપ મળે એ અશક્ય હતું. એમણે એમ કહ્યું કે કામને ધર્મ અને સંસ્કૃતિના સમાજના બંધનમાંથી મુક્ત કરો. હું તમને પ્રશ્ન કરું, વૈશ્યાઓને કોઈ બંધન છે? એને ધર્મનું, લગ્નનું, સમાજનું, કુટુંબનું, પરિવારનું, રાષ્ટ્રનું, સંસ્કૃતિનું કોઈ બંધન છે? તો એને પ્રેમની અનુભૂતિ થવી જોઈએ. કેટલી વૈશ્યાને સમાધિ થઈ, કેટલી વૈશ્યાને પ્રેમાનુભૂતિ થઈ, કેટલી વૈશ્યાઓના જીવનમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થપાયું. વિદેશોમાં સાવ મોકળું છે, ત્યાં બધા પ્રેમ પૂર્ણ જ છે. જ્યાં પ્રેમ મળતો હોય તો અહીંયા ગુડાય શું કામ? છતાં ટાઈમ્સ સામયિક અમેરિકાનું સર્વેક્ષણ રજૂ કરે છે અમેરિકન સમાજનું કે નોકરી કરતી સ્ત્રીઓની છેડતી 64%, ઠઠ્ઠા મશ્કરી 41%, ગંદી વાતો 91%, ખરાબ હેતુથી ભોજનનું આમંત્રણ 77%, દ્વિઅર્થી વાતો 80%, અને સીધું ખુલ્લમ ખુલ્લા વ્યભિચાર નું આમંત્રણ 87%, અને આવી કનડગત ને લીધે બહેનો સર્વિસ ઉપર ન આવવાથી કંપનીઓને 6.5 મિલિયન ડોલર નો ઉત્પાદનમાં ખોટ જાય છે. આ તમારા સુધરેલા અમેરિકાની પરિસ્થિતિ. કા પ્રેમનું સામ્રાજ્ય આવ્યું? રઘુવીર ચૌધરીએ એકવાર બહુ સરસ લખ્યું હતું, એકે રજનીશજીએ મુક્ત ભોગની થિયરી પ્રચલિત કરી પણ એ સદંતર નિષ્ફળ નીવડેલી સાધના છે, એને સાધના કઈ જ ન શકાય, એ નિષ્ફળ ક્રિયા છે, બોગસ વાત છે. થેન્ક યુ લોટ ઓફ રઘુવીર ચૌધરી. લખનારા જોઈએ સામા આવા. અચ્છા, રજનીશે બીજી વાત કરી કે કામ ઉર્જા છે એ પ્રેમ ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તમે સ્વામીજી વિચાર કરો, છેલ્લા 40 વર્ષથી જ આ રૂપાંતરની વાતો ગોટે ચડી છે. એના બોલ્યા પછી બધા મીડા બોલવા. કામમાંથી પ્રેમનું રૂપાંતર થાય છે, ક્રોધ ધોવાઈને કરુણા થઈ જાય છે, મોહ ધોવાઈને પ્રેમ થઈ જાય છે, લોભ ધોવાઈને ઉદારતા થઈ જાય છે. ક્યાંય તમે ગીતા ભાગવત રામાયણમાં એક પ્રસંગ સાંભળ્યો કે જ્યાં રૂપાંતરણની પ્રક્રિયા હોય? ત્યાં તો કામ દહનની, કામ વિજયની, કામ વિસર્જનની, કામ નિર્મૂલનની કથાઓને રૂપક કથાઓ મળે છે. રૂપાંતરણની કથા છે જ કે? અને હોય પણ કઈ રીતે શકે? એક માતા બાળકને પ્રથમ પુત્રનો જન્મ આપે અને એ માતા પોતાના બાળકમાં સંપૂર્ણપણે ખોવાઈ જાય, પ્રેમથી ખોવાઈ જાય, છતાં તમે એમ કહી શકશો કે એ માતાના ચિત્તમાંથી કામ ખલાસ થઈ ગયો છે? ત્યાં પ્રેમ પણ હયાત છે અને કામ પણ હયાત છે, તો ક્યાં રૂપાંતર થયું? માતાનો પ્રથમ પુત્ર ઉપરનો જે પ્રેમ, આનાથી વિશેષ મંગલ ઘટના કઈ હોય? છતાં પણ ત્યાં કામ હયાત છે અને પ્રેમ પણ હયાત છે, એનો અર્થ શું છે? રૂપાંતરણ નથી થયું. ઘઉંનો દાણો મકાઈનો દાણો બની કઈ રીતે શકે? તો પછી કામનો દાણો એ પ્રેમનો દાણો કેવી રીતે થાય? શક્ય નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, તૃષ્ણા એ સૌ પોતપોતાના નોખા નોખા દાણા છે. કામદેવ કોઈ દી રામદેવ ન થાય ને રામદેવ કોઈ દી કામદેવ ન થાય. અહીંયા તમામ દેવતાઓનું ભિન્ન ભિન્ન અસ્તિત્વ છે ભારતીય સંસ્કૃતિ. હા, તમે એમ કહી શકો કે ઘઉંને દળી નાખ્યા, તેમાંથી રોટલી કરી, પૂરી કરી, વાઘરી કરી, શીરો કર્યો, લાડુ કર્યો, એટલે રૂપાંતર થઈ ગયું. રૂપાંતર એને કહી શકાય? હા, પરંતુ એ બધું શું કહેવાય? ઘઉંની રોટલી, ઘઉંની પૂરી, ઘઉંનો શીરો, ઘઉંનો લાડુ, અંદર ઘઉં 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 છે. એટલે રૂપાંતરણની પ્રક્રિયા સ્થૂળ પદાર્થમાં રૂપાંતર છે. કાન ખોલીને સાંભળી લેજો, સ્થૂળ પદાર્થમાં રૂપાંતરણની પ્રક્રિયા લાગુ પડે છે. સૂક્ષ્મ તત્વોમાં ભારતીય દર્શનમાં લય પદ્ધતિ લાગુ પડે છે. સૂર્યના પ્રકાશમાં તારલાઓનું તેજ લય થઈ જાય છે, એમ પ્રેમના સામ્રાજ્યમાં કામનું સામ્રાજ્ય લય થઈ જાય છે. રૂપાંતરણની પ્રક્રિયા બિલકુલ બોગસ છે. વળી કહે છે, કામની નિંદા કરે છે મહંતો સાધુઓ, કામને અપવિત્ર ગણે છે. કોઈ નિંદા કરતું નથી, અમે એટલું બધું પવિત્ર ગણીએ છીએ કામને કે જેથી કરીને પત્રિકાઓ લખીને શુભ વિવાહના માંડવા નાખીને વડીલોની હાજરીમાં દેવતાઓના સ્થાપન સાથે વરઘોડિયાને લાડે કોડે પરણાવીએ છીએ, ભલે પછી હળગી જાય પણ પરણાવીએ છીએ. આ તો મંગળ ઘટના અમે ગણીએ છીએ, અમે ક્યાં કામની નિંદા કરીએ છીએ? પણ વ્યભિચારની ટીકા છે, અતિરેકની નિંદા છે. ગ્રહસ્થ જીવનનો સંપૂર્ણ સ્વીકાર છે, પણ ગ્રહસ્થ જીવનની મર્યાદા તૂટે એની ટીકા છે. એને તમે ટીકા માની લો છો કારણ કે તમારી વિચારધારા હવે બદલાઈ ગઈ છે. અને આજે જે વિચારો બધા લેખકો ફેલાવે છે, ભાઈ ખોપડું ફરી જાય કે આજે સમાજમાં લગ્ન સંબંધની જરૂર નથી, પ્રેમ સંબંધની જરૂર છે. લગ્ન એટલે બાઇન્ડિંગ ન થઈ જવું પડે, બંધાઈ જવું એ કઈ થોડું લગ્ન છે, એકત્વ થાય તો લગ્ન છે. તો જે ગ્રહસ્થને પોતાના લગ્ન જીવનમાં જોજો, આજે જે વિચારો લેખકો પ્રચરાવે છે ભારતમાં, એ હું તમને કહું છું કે પરિણામ પછી પોતાના લગ્ન જીવનમાં પતિ પત્નીના વ્યવહારોમાં જો એને સંતોષ ન મળતો હોય તો લગ્નેતર સંબંધો પણ હોવા જોઈએ અને સમાજે એનો વિરોધ ઉઠાવવો ના જોઈએ. સ્ત્રી ને પુરુષ સંમતિથી એક થયા હોય તો એને વ્યભિચાર ન ગણવો જોઈએ. બોલો, આજની વ્યાખ્યાઓ જુઓ. એક લેખકે તો હમણાં એવું લખ્યું હતું, નરસિંહ મહેતાનું ભજન પાછું લીધું, પરસ્ત્રી જેને માતરે. તો કે પરસ્ત્રી એનો અર્થ શું? તો કે જે સ્ત્રી પ્રેમ અને સમર્પણથી ભરેલી ન હોય તે પરસ્ત્રી. પોતાની સ્ત્રી પણ જો પ્રેમ અને સમર્પણથી ભરેલી ન હોય તો પરસ્ત્રી છે, અને પરણ્યા સિવાયની બીજી કોઈ પણ સ્ત્રી હોય ને એમાં પ્રેમ અને સમર્પણ હોય તો એ પરસ્ત્રી ન ગણવી જોઈએ, એવો સરસ મજાનો અર્થ છે. લે કરી વાત. સેક્સોલોજીસ્ટ ડોક્ટરો જે છે એ સતત આ હેમરિંગ કરે છે કે જેવી રીતે મળમૂત્રની હાજતની ક્રિયાઓ રોકવાથી દર્દ થાય છે, એવી જ રીતે કામને રોકવાથી એટલે કે બ્રહ્મચર્યથી નુકસાન થાય છે શરીર. કામ ઉર્જા સંગ્રહ શરીરમાં સંગ્રહ કરવા જેવું છે જ નહીં. હવે સેક્સોલોજીસ્ટ ડોક્ટરો કહે એટલે લોકો શું માને? ઓથેન્ટિક માને? કશું રોકવા જેવું, કશું જાળવવા જેવું, કશું છે જ નહીં. આ ધર્મગ્રંથોમાં વાંચી વાંચીને સાધુડાઓ પાસે બેસી બેસીને યુવાન વર્ગ બ્રહ્મચર્યની વાતો સાંભળી સાંભળીને અવળે માર્ગે ચડી જાય છે અને પછી વિકૃતિઓથી ભરાઈ જાય છે. માટે બ્રહ્મચર્ય પાળનારા છે એ બધાને ફાંસી લટકાવી દેવા જોઈએ. આવી વાતો વહેતી છે. એક ગ્રુપ તો એવું ચલાવે છે કે કામની જે ભાવના છે એ આવેગમાં પ્રવર્તે છે અને કામના આવેગથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. માટે જો બુદ્ધિને સતેજ રાખવી હોય તો કામ આવેગને સતત જાગૃત રાખો. જો કામ આવેગ નષ્ટ થશે તો તમારું ખોપડું ખાલી થઈ જશે. માટે મુક્ત રીતે ભોગાચાર કરો. આ બધા આજના નવતર કુડાપંથી છે. બીજા કુડાપંથી છે આ ટીવી ફિલ્મ વિડીયો સીડી કલ્ચર ઇન્ટરનેટ સાયબર કાફે. અશ્લીલ દ્રશ્યો જે જોઈને યુવાનિયાઓ બગડ્યા છે એમાંય જે સાયબર કાફેમાં અત્યારે હવે જે યંગસ્ટર ઉભરાય છે અને એમાં પોર્નોગ્રાફિક જે વેબસાઇટ એટલે નગ્ન દ્રશ્યોની વેબસાઇટો જે જુએ છે, એડ્રેસો મેળવે છે, આલાપ કરે છે, ચેટિંગ કરે છે અને એવા પાપના સ્થાનોમાં જઈને જે વ્યભિચાર અને પાપમાં ડૂબી જાય છે એનો કોઈ હિસાબ નથી. આ બે મહિના પહેલાની અમદાવાદની ઘટના છે. 17 વર્ષનો હાવ માસૂમ બચ્ચો ઇન્ટરનેટ ઉપર આવી પોર્નોગ્રાફિક નગ્ન વેબસાઇટ જોઈને એટલો વિકૃત થઈ ગયો, પોતાની સગી માસી ઉપર નજર બગાડી, માસી ઇનકાર કર્યો તો માસીને કાચા ચીબડાની જેમ કાપી નાખી. કાલ સવારની અમદાવાદની ઘટના છે. વિકૃતિ છે. બીજા કોળાપંથી છે આ કોલેજોના વાતાવરણ. ભાઈબંધો જુદા જુદા સાંસ્કૃતિક બેને નામે એવી રીતે નચાય છે, એવી રીતે એને મુક્ત વાતાવરણ મળે છે કે યુવાન બગડે છે. સંયમની ક્યાંય વાત આવતી નથી. નવરાત્ર જેવા ધર્મોત્સવો એ કુડાપંથના આચાર પંથ બની ગયા. નાઇટ ક્લબ્સ, હવે પદ્ધતિઓ ખાઓ પીઓ નાચો અને વાઇફ સ્વેપિંગની જે પદ્ધતિ છે, પત્ની વિનિમય, નાચો અને ભોગ ભોગવું. ઓસ્ટ્રેલિયન પત્રકારે એવું લખ્યું કે હું વિશ્વમાં બધે ફર્યો છું, હવે મને એવું લાગે છે કે સમાજમાં ફક્ત બે જ ભેદ રહ્યા હોય એવું લાગે છે, સ્ત્રી અને પુરુષ, બાકી બધા ભેદ ભૂસાતા જાય છે. તો નવતર કુડા પંથ છે એ બચવાનું હવે આજના જમાનામાં બધાને માટે મુશ્કેલ છે અને ચેપી છે. એટલે ભગવાને કહ્યું, પ્રાર્થના કરો, હે મહારાજ અમને આ કુડા પંથી થકી બચાવજો. બીજા છે શક્તિપંથી. દરેક સમાજની અંદર દેવી દેવતાઓ કુળ દેવતાઓને આગળ જે ઘેટા બકરાઓ આ પ્રાણીઓ કપાય છે અને એના બલિદાન અપાય છે અને પછી માંસ ભક્ષણ થાય છે પ્રસાદને બાને અને લોકો દારૂ માંસ ખાતા થઈ જાય છે. શક્તિપંથનું મહારાજે એ દૂષણ બતાવ્યું કે એનાથી માણસ દારૂ માંસ ખાતો પીતો થઈ જાય છે. પણ આવી રીતે જે બલિદાન અપાય છે પશુઓના એના બધા લોકો વિરોધ કરે છે. આ અંધશ્રદ્ધા છે અને આ દેવી દેવતાઓ આનાથી પ્રસન્ન થાય એ માન્યતા જ ખોટી છે. આ પશુઓને પીડા અપાય છે એનો વિરોધ થાય છે, પણ નવતર જે શક્તિપંથ છે એનો કોઈ વિરોધ કરતું નથી. શક્તિપંથનો અર્થ શું છે? શક્તિ પ્રાપ્ત કરવાનો માર્ગ. એટલે માંસાહાર કરો ને મજબૂત બનો, દારૂ પીવો ને જોશીલા બનો. આ માંસાહાર ખાઈને શક્તિવાળા બનો. માંસ એ સીધું લોહી હોવાથી તરત શક્તિ આપે છે. ઈંડાની અંદર બેઝિક પ્રોટીન હોવાથી શરીર સ્નાયુબદ્ધ થાય છે. માટે એ ખાવાથી શરીર હૃષ્ટ પૃષ્ઠ તંદુરસ્ત થાય છે. સંડે હોય આ મંડે, રોજ હી અંડે, ખાઓ પીઓ ને મસ્ત બનો. આ તો વેગ્સ કહેવાય, વેજીટેરિયન વેગ્સ. આ શાકાહારી છે કારણ કે આ ફલિત થતા નથી એટલે એને ખાઈ શકાય. આવી તો એડવર્ટાઇઝ જ આવે છે. એક વૈદ્યરાજ તો એવો પ્રચાર કરે છે કે શરીરને માટે પ્રોટીન આવશ્યક છે, દૂધમાંથી પ્રોટીન મળે, પણ દૂધ મળતું નથી તો એ પૂર્તિ માટે ઈંડા ખાવા જોઈએ. કારણ કે શરીર સાચવવું એ પેલો ધર્મ છે, શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ, શરીર પડી જાય તો શું કામનું, માટે દૂધ ના મળે તો પ્રોટીન માટે ઈંડા ખાવા જોઈએ. પાછી ઓલી મેથડ બતાવવામાં આવે જુદી જુદી. જો ચીકણું લટર ફટર ના ફાવે ને તો પાણીમાં બાફી નાખવું, એટલે પછી એવું નહીં લાગે, આરામથી ખવાય. અને જો આ દૂધ છે એ દૂધની અંદર તો ભેળસેળ થાય છે, પાણી ઉમેરે છે, ચોખ્ખું ક્યાં મળે છે? ભાઈ ઈંડું કેવું કુદરતી રીતે સીલ પેક છે, એમાં કોઈ પાણી ભેળવી શકે? બીજું કે ભેળવી શકે? કેટલું બધું કુદરતી રીતે પેક, ભેળસેળ વગરનું પ્યોર પ્રોટીન. ઉપરાંત આ ભેળસેળ વાળા તમે દૂધ પીઓ, અડધો ગ્લાસ પીઓ ના પીઓ, ત્યાં ગડબડ મંડે થાય, ત્રણ ચાર વાર જવું પડે ટોયલેટ, કોઈને દૂધ પચતું નથી, એટલા માટે પ્રોટીન મળતું નથી. ઈંડું ખાઓ, પચી જાય, હેલ્ધી થઈ જાઓ. માટે ઈંડા જરૂરી છે. મને એક જુવાનીઓ હમણાં ગઈ સાલે જ અમે લંડન હતા, આ સાલે તો એક જુવાનીઓ અમદાવાદ નો હતો, ક્યાંક મને ભેળો થઈ ગયેલો, એક બે વાળો ઓળખું, એ લંડન માળો પહોંચી ગયેલો તો અચાનક ભેટો છે. મેં પૂછ્યું, ભાઈ આ દેશની અંદર અહીંયા લંડનમાં ખાવા પીવાનું કેમ ચાલે છે? સ્વામીજી એવું છે ને, અહીંનું વેધર એવું છે, અહીંયા તો બધું એવું ખાવું પીવું પડે. એ શું કે ઇન્ડિયામાં આપણે ના ખાઈએ ના પીએ તો બધું ચાલે, અહીંયા એવું ના ખાઈએ ના પીએ ને તો પતી જઈએ, વડાની સ્ટાઇલ બદલી જાય, પતી જઈએ, પતી જઈએ. માંસાહારથી બલિષ્ઠ થાય, આ હાથી ઘોડા ને ગેંડા શું માંસાહાર કરે છે? મજબૂત તો જુઓ, આજે દારાસિંહ હોય કે રામમૂર્તિ હોય કે ભીમસિંહ હોય, બધા પહેલવાનો છે, શુદ્ધ શાકાહારી છે. અરે વાત જવા દો, ધર્મેન્દ્રજી મહારાજ જે વિશ્વ હિન્દુ પરિષદમાં છે, ગાયના દૂધ સિવાય બીજું દૂધ પીતા નથી, પણ એક થપાટ મારે તો આપણને 10 જણા ફૂટબોલની જેમ ફેંકી દે. તાકાત માંસાહારમાં જ છે. આ તમે ડોક્ટરો પાસે શક્તિ માટે લખાવા જાઓ તો પાવડર લખી આપે, પ્રોટીનિયોલ્સ ને, પ્રોટીનએક્સ ને, થ્રોફોક્સ ને, તો એની અંદર શું છે? સોયાબીન માંથી ખેંચેલા પ્રોટીન્સ છે. એક વસ્તુ છે આયુર્વેદની, એ છે કે કઠોળ ખાઓ, કારણ કે પ્રોટીન કઠોળમાં ભરપૂર છે, એટલો કશામાં નથી. કઠોળ ખાઓ અને કસરત કરો, એટલે એટલી સ્ટેડી હેલ્થ મળે છે કે બીજા કશાથી ન મળે. લોકમાન્ય તિલક ખખુડી જેવા હતા, પણ કઠોળનો ભરપૂર ઉપયોગ અને 200-250-300 દંડ બેઠક કરવા માંડ્યા, પિસ્તોલ જેવું શરીર થઈ ગયું. માંસાહાર જરૂરી નથી, એ શાકાહારી ઈંડું નથી, એ તો ડેઈલી રજસ જે થાય છે મરઘીને એનાથી થયેલું ઈંડું છે. માટે રજસવલાનું પાન કરે કોઈને, જેટલું પાપ લાગે એટલું મરઘીનું ઈંડું ખાવાથી પાપ લાગે છે. એની અંદર કોલેસ્ટ્રોલ સિવાય બીજું વિશેષ નથી. એટલે તો ડોક્ટરો કે છે ભાઈ તમે માંસાહાર છોડી દો. વિદેશની અંદર પણ બધા ડોક્ટરો કહેવા માંડ્યા છે માંસાહાર છોડી દો, ઈંડાઓ છોડી દો તો રહેશો. એ લોકો છોડતા જાય છે, આપણે અપનાવતા જાય છે. પરંતુ ડોક્ટરો જયારે કહેવા માંડે કે નથી ખાવા જેવું, તો પછી આ ધંધો કરવા વાળાને શું કરવું? એને બેસી રહેવું? એટલા માટે એવા ડોક્ટરોને પકડે કે જેને સત્ય ને ધર્મ સાથે લેવા દેવા ન હોય, એ પછી એવા લેખને નિવેદન આપે કે માંસ ખાવામાં કશું ખોટું નથી, ઈંડા ખાવામાં કઈ ખોટું નથી, હા ધ્યાન એટલું રાખવું ઈંડા સારી જાતના હોવા જોઈએ, ખાવાનો વાંધો નથી. હા એટલું ખરું કે તમે માંસાહાર કરો ને ઈંડા ખાઓ એટલે હાર્ટ પ્રોબ્લેમ આવે છે, પણ જો સાથે સાથે તમે રોજ એક ગ્લાસ શરાબ પીવાનું રાખો તો એ તમને ભય ટળી જાય છે, એટલે ભૂતની આરે પલિત વળગાડ્યું પાછું. વાઇન એન્ડ મીટ આર ગુડ ફોર અવર હેલ્થ. ડોક્ટરો જ આવો પ્રચાર ધંધાદારીઓના હાથા બનીને કરે. એટલે આજે આ એક આક્રમણ છે, તો નવતર શક્તિપંથ એની પ્રાર્થના છે કે હે મહારાજ અમને એવા થકી રક્ષા કરજો. ત્રીજો છે એ શુષ્ક વેદાંતિ છે, ભગવાનના અવતારો, ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિઓ, એનું ખંડન કરીને ભક્તિની ઉપાસનામાંથી પાડી નાખે. વેદાંત એટલે વેદનો અંત ભાગ, સાર ભાગ, ઉપનિષદ. સહજાનંદ સ્વામી ઉપનિષદ વેદાંતના વિરોધી નથી, શુષ્ક વેદાંતના વિરોધી છે. કે મંત્રોનું અર્થઘટન એવી રીતે કરવામાં આવે કે એમાંથી ભક્તિને ઉપાસનાનો રસ ઉડાડી નાખવામાં આવે. કોરું અને મિથ્યા જ્ઞાન એનું પ્રવર્તન અને પ્રસ્થાપન એ શુષ્ક વેદાંત છે. સર્વત્ર એક બ્રહ્મ વ્યાપક છે બસ, અને એ બ્રહ્મ તે હું છું, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. તો હવે મારે કોની ઉપાસના કરવાની, મારે કોનું વંદન કરવાનું, મારે કોનું ધ્યાન કરવાનું, હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિનો વેદમાં ઉપનિષદમાં જે અર્થ છે એનો સાચો જ્ઞાન તો જુદું છે, પણ પ્રચલિત કરી દેવામાં ખોટું આવ્યું. અહો અહમ નમો મહ્યમ, અહમ બ્રહ્માસ્મિ. અને ઈશ્વર જે છે એની નામ સ્મરણ ને ઉપાસના ભક્તિ ની એ બધું મિથ્યા ને કલ્પના છે, ઈશ્વર કલ્પના છે. આજે પણ ઘણા ભગવા લુગડાધારી છે એ ઘણા લોકો આજે લેક્ચરો ભટકારતા હોય છે, કોઈ ગીત અને કીર્તન બોલતા હોય તરત કહેવામાં આવે એ ગાવાથી કશું નહીં મળે, શું તમે મંડી પીડ્યા છો, જાહેર રીતે કહેવામાં આવે છે. આ બધું મિથ્યા છે, કલ્પના છે, ભ્રમણા છે. આકાર માત્ર મિથ્યા છે, કોઈ ભગવાનનો આકાર સત્ય નથી, મારે બધું જ ખોટું છે. આવી જે વિચારધારા છે એ શુષ્ક વેદાંત છે. હું તમને કહું, કિશોરલાલ મશરૂવાળા ગાંધીજીની સાથે બહુ રહ્યા. આકોલા ગામમાં એમના પિતાશ્રી ચુસ્ત સ્વામિનારાયણ સત્સંગી, માતા પિતા બંને, અને આ કિશોર અને મોટો ભાઈ જુગલ. પિતાજી અળસીનો ધંધો કરે, ઘરમાં અળસી ભરેલી, કિશોર ઘોડિયામાં સૂતેલો, જુગલ બાજુમાં રમતો હતો. પિતાજી બહાર ગયેલા, એમાં એનો ગોવિંદ નામનો નોકર હતો, એ બહાર વરંડામાં સૂતો હતો, તાવ હતો ભરપૂર. એને ગોવિંદની પાસે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા દિવ્ય સ્વરૂપે. એ ગોવિંદને તાવ હતો, એને જગાડ્યો, ઉઠ, તારા માલિકના છોકરા હમણાં મરી જશે, એને લઈને તારી પાસે લાવી દે. ગોવિંદને ખબર ન પડી, પણ ઉઠ્યો, એ જુગલ અને કિશોરને લાવીને પોતાની પડખે સુવડાવ્યા, અને શું થયું, ભરપૂર ભરેલી અળસીના પ્રેશરથી એ પેલી દિવાલ તૂટી કે જ્યાં ઘોડ્યું હતું અને જુગલ રમતો હતો, એ આખું તહસ નહસ થઈ ગયું. જનની દોડીને આવી, ગામ ભેળું થયું, એમના પિતાજી દોડીને આવ્યા, તપાસ કરે, તૂટેલું ઘોડિયું મળે છે, છોકરા મળતા નથી. એમાં પેલો ગોવિંદ જાગ્યો અને બે દીકરાને લઈને આવ્યો. ઓહો, દીકરા તો જાગતા ને જીવતા છે, ગોવિંદ આ બન્યું કેમ? તો કે આ મૂર્તિ જે છે ને એ સહજાનંદ સ્વામીએ મને દર્શન આપ્યા, મને કહ્યું તું લઈ લે, તારા માલિકના દીકરા નહીતર મરી જશે. એમના પિતાજીનું નામ ઈચ્છારામ. ઈચ્છારામ ભાઈ તરત બોલ્યા કે આ દીકરા હવે તો ઘનશ્યામ પ્રભુના કહેવાય, મારા તો ગુજરી ગયા કહેવાય. બે દીકરાના હાથ ચાલ્યા, મંદિરે ગયા, ઠાકોરજીને પગે લગાડ્યા અને સ્કૂલના સર્ટિફિકેટમાંથી નામ કઢાવી નાખ્યું, કિશોરલાલ ઈચ્છારામ મશરૂવાળા નહીં, કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાલા. આવી રીતે ઘનશ્યામના પુત્રો બનાવ્યા. માતાનું અક્ષરધામ ગમન પણ 7 વર્ષની ઉંમરે કિશોરલાલભાઈ જોયેલું, એમના જ પુસ્તકોમાં લખેલું દ્રશ્ય. આટલો સત્સંગનો યોગ હોવા છતાં પરિવર્તન એ થયું કે આબુમાં કેદારનાથ નામે શુષ્ક વેદાંતિનો સંઘ થયો અને કિશોરભાઈ સમસ્ત રીતે બદલાઈ ગયા. નહીતર એ પેલા એમણે સહજાનંદ સ્વામી નામનું સરસ મજાનું પુસ્તક લખેલું જે આજે પણ નવજીવન પ્રેસ ઉપરથી મળે છે. એટલું સરસ પુસ્તક લખ્યું છે. એ વાંચીને આ બધી ઘટનાઓ જોયા પછી મને એમ થયું કે આવો સાક્ષર અને તત્વચિંતક જેવો પુરુષ સંપ્રદાયમાં હોત તો સંપ્રદાયને કેટલું માર્મિક સાહિત્ય આપી શક્યા હોત. બદલાઈ ગયા. આકાર માત્ર મિથ્યા છે, અવતારો મિથ્યા છે. સાંભળજો એક એક શબ્દ, અવતારો મિથ્યા છે. રામ અને કૃષ્ણ એ તો એ તે જમાનાના પ્રભાવશાળી પુરુષો હતા, લોકો એને ઈશ્વર માનીને પૂજે છે. એના નામનો જપ કરવો, એની લીલાઓનું ગાન કરવું, એની મૂર્તિઓને થાળ ધરાવવા, ચેતન હોય એ રીતે સેવા કરવી, એ બધી મિથ્યાને ભ્રામક અંધશ્રદ્ધાઓ છે, ફેંકી દીધા જેવું છે. એનાથી કશું કલ્યાણ નથી. એક ચિત્ત ચૈતન્ય બ્રહ્મ એ જ સત્ય છે, બાકી બધું જ મિથ્યા છે. આવા કોરા કિશોરલાલભાઈ મશરૂવાળા થઈ ગયા. કુસંગ લાગ્યો શુષ્ક વેદાંતિનો. પણ હવે તમને જે મારે મહત્વનો પ્રસંગ કેવો છે તે એ કે હરિજન પત્રનું સંપાદન કરવામાં એમના સહાધ્યાયી હરિપ્રસાદ વ્યાસ પોતાની કલમે લખે છે કે તારીખ 9/5/1952 ના રોજ 5:30 વાગે કિશોરલાલ ભાઈને દર્દ વધ્યું, દમનું દર્દ હતું. હવે અંતિમ પળોનું વર્ણન હરિપ્રસાદ વ્યાસ કરે છે. 5:30 વાગે એમને પીડા વધી એટલે તાત્કાલિક અમને બધા મિત્રોને બોલાવી લેવામાં આવ્યા. હું દોડતો ગયો, હું એમની પાસે પાટ ઉપર બેઠો. કિશોરલાલ ભાઈને દમની પીડા વધુ હોવાથી એમના ધર્મપત્ની ગોમતીબેન દવા માટે રસોડામાં ગયા. એ દરમિયાન કિશોરભાઈ મારી બાજુ લઈડ્યા, મેં એમનું માથું મારા ખોળામાં લીધું અને આંખ ફરકતી જોઈ એટલે મેં તરત બૂમ પાડી એટલે એમના પત્ની રસોડામાંથી દવા પડતી મૂકીને ગોમતીબેન દોડતા આવ્યા. આમની દશા જોઈ અંતકાળ છે એટલે ગોમતીબેન સ્વામિનારાયણ 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 ધૂન કરવા માંડ્યા. હરિપ્રસાદ વ્યાસ લખે છે એ જ સમયે કિશોરલાલ ભાઈ પણ જપ કરવા માંડ્યા અને એ જ ક્ષણે એમને જપ કરતા કરતા દેહ છોડી દીધો. આ ઘટના શ્રેયાર્થીની સાધના પેજ નંબર 242 ઉપર એ જ ઈટી છપાયેલી પડી છે. મારે અર્થ એ કેવો છે? આખી જિંદગી કોશિયા કુટ્યા, અવતારો મિથ્યા છે, નામ મિથ્યા છે, રૂપ મિથ્યા છે, ભજન મિથ્યા છે, પૂજા મિથ્યા છે, અંત સમયે હરિ નામ સ્મરણનું આશ્રય લેવો પડ્યો. તમે ક્યાંય એવો એક જાણ્યો કે આખી જિંદગી કૃષ્ણનું કે રામનું ભજન કર્યું હોય અને અંત કાર્યને સોહમના જપ કરતો કરતો ગુજરી ગયો હોય? એક પણ કિસ્સો તો બતાવો. વિશ્વમાં નહીં પણ સોહમના જપ કરનારા એવા કેટલાય હું તમને ગણાવી શકું કે અંતકાળે એમને હે કૃષ્ણ દ્વારિકા વાસીન કરીને દેહ મૂક્યા હોય. કેમ? એ જયારે મૃત્યુનો પડદો ઉંચકાય છે ને, આ વાયર અહીંયા લાઈવ હોય ને હું તમને કહું કે આમાં કરંટ છે તો કે અમે દેખાતો નથી, મારે અડી જોવું છે તો અડીમાં, તો કે ના પણ મને ખાતરી કેમ થાય? એ પકડે હાઈ લાઈન હોય એને અનુભવ તો થઈ જાય કે વાયર સાચો છે પણ ગુજરી ગયો, પછી કેવા ક્યાં આવે? એમ અંતકાળે એને જે ફીફા ખાંડ્યા હોય જિંદગીભર, અવતારો મિથ્યા છે, આકાર ભગવાનના મિથ્યા છે, નામ સ્મરણ મિથ્યા છે, ગીતા ભાગવત શાસ્ત્રો મિથ્યા છે, અંતકાળે મોત પડદો ખુલે અને દેખાય છે કે મિથ્યા કહેતો તો એવું નથી, આ તો સ્વર્ગ પાપ પુણ્ય બધું હાજર છે, પણ ત્યારે બધા દરવાજા બંધ થઈ ગયા હોય છે, ગુજરી ગયો હોય છે એટલે કહેવા માટે રોકાઈ શકતો નથી. ભલા જિંદગી બગડી ન જાય એટલા માટે બુદ્ધિના દોડમાં આવવાના કોઈને સંગે છડીને ઈશ્વરના હરિ નામ સ્મરણને જિંદગીમાં છોડશો નહીં, છોડશો નહીં. હવે મારે તમને થોડી સાંપ્રદાયિક શુષ્ક વેદાંતની વાત કરવી છે. એક શ્રીજી મહારાજ બસ સર્વોપરી, બીજા અમે કશાને માનતા નથી. ગીતા ભાગવત વેદ વેદ બધા માર્યા ફરે, રામ અને કૃષ્ણ એ તો બધા ગોથા ખાય, આવા અમુક લબાડિયા હોય એ બધાને પીવડાવી દીધું હોય છે, એ સાંપ્રદાયિક શુષ્ક વેદાંતિ છે, બીજું નથી શું. પણ સતત અમે કોઈને આદર કરતા નથી, અમે કોઈને માનતા નથી, અમે કોઈને મોથું નમાવતા નથી. એક સ્વામિનારાયણ એ શુષ્ક વેદાંતિ છે, શ્રીજી મહારાજ છે, શ્રીજી મહારાજના અવતારો છે, એમના ગીતા ભાગવત શાસ્ત્રો છે, આદરણીય છે, પૂજનીય છે, સ્મરણીય છે. એક જગ્યાએ લંડનમાં એક સ્વામીજી પ્રવચન કરતા હતા તો કે હવે સંપ્રદાયમાં ઘણા લોકોએ રામશ્યામ અને ઘનશ્યામનો ખીચડો કરી નાખ્યો છે. કે સભા પૂરી થઈ એટલે એ સુગ્ન સત્સંગી હતા, એ જઈને સ્વામીજીને કીધું, સ્વામીજી આ તમે કયો છો રામકૃષ્ણ ને રામશ્યામ ઘનશ્યામ નો ખીચડો કરી નાખ્યો, તો રામકૃષ્ણ ગોવિંદ ની ધૂન છે એ તો આપણે પરંપરાથી પહેલેથી બોલાય છે, શ્રીજી મહારાજ વખતથી અને ગોપાલનંદ સ્વામી પ્રવર્તન કર્યું છે, દરેક શ્રીજી સ્થાપિત મંદિરો સંપ્રદાયના હરેક મંદિરોમાં રામશ્યામ ઘનશ્યામની રીતે રામકૃષ્ણ ગોવિંદ ની ધૂન બોલાય છે, તો તમે કેમ કયો છો ખીચડો કરી નાખ્યો? તો કઈ બધે બોલાતું હોય છે પણ અમે એ બધું કાઢી નાખ્યું છે. અને પેલા એ બહુ સરસ જવાબ આપ્યો એ કે તમે કાઢી નાખ્યું છે એટલે અમારે તમારું માનવું કે ગોપાલનંદ સ્વામીનું માનવું? જે ગોપાલનંદ સ્વામી મહાપૂજાની રચનાને સ્થાપના કરે એમાં તમામ અવતારોનું સ્થાપન છે, આવાહન છે, પૂજન છે, અને એ જ મહાપૂજા જૂનાગઢમાં આવે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે કે સ્વામી આ મહાપૂજા મને તમે આપી દો, અમારે એ જૂનાગઢમાં રાખવી છે, અને ગોપાલનંદ સ્વામીએ જે નિત્ય મહાપૂજા કરતા એ મહાપૂજા જૂનાગઢમાં આપી, આજે પણ જૂનાગઢ રાધારમણ દેવના મંદિરમાં એ મહાપૂજા પ્રસ્થાપિત છે અને પૂજા થાય છે. તો જે ગોપાલનંદ સ્વામી આ બધું માને છે, પૂજે છે, સેવે છે, એનાથી તમે ઓર થઈ ગયા? સંપ્રદાયના સિદ્ધાંતો ક્યાં ગયા? વડોદરાની અંદર નાથ ભક્તના ત્યાં શિવલિંગની જે પૂજા કરતા ગોપાલનંદ સ્વામી, આજે પણ હયાત છે, દર્શની છે, પૂજા સેવા થાય છે. નિત્યાનંદ સ્વામીના ગ્રંથો વાંચો, સર્વોપરીની વાતો કરનારા છે, પણ સાંડિલ્ય સૂત્ર વાંચો, હરિદિગ્વિચય વાંચો, શ્રીજી મહારાજ નું ગરડા મધ્ય પ્રકરણ 35મું વાંચો. અવતાર અવતારીના કેટલા દિવ્ય અને મંગળ સંબંધો છે. સર્વોપરી અવતારી તરીકે તમે ઉપાસો છો, એ રાઈટ, પણ શુષ્ક વેદાંતિ ન થાવ. એ શ્રીજી મહારાજના સિદ્ધાંતમાં નથી, એના આદર્શમાં નથી. દ્રોહ કરશો ને. હમણાં આ વર્ષે અમે લંડન ગયા એટલે એક હરિભક્ત રોજે આમ નિયમિત મંદિરમાં હોય, પણ મને દેખાણા નહીં એટલે મેં પૂછ્યું કે ભાઈ હરિભગત કેમ દેખાતા નથી, તો કે હવે સ્વામીજી એમણે બીજો સંઘ લાગ્યો છે એટલે હવે આ મંદિરમાં હવે એને શુદ્ધ ચોખ્ખી ઉપાસના નથી દેખાતી એટલે બહુ નથી આવતા. શ્રીજી મહારાજના સ્થાપિત મંદિરો, પ્રચલિત મંદિરો, સંપ્રદાયના મંદિરો, હવે એમાં એમને કોઈને શુદ્ધ ચોખ્ખી ઉપાસના દેખાતી નથી. આ મનગણંત સિદ્ધાંતો છે. શ્રીજી મહારાજના સિદ્ધાંતોનો દ્રોહ ન થાય અને તમારું અંતે બગડે નહીં એવો વિચાર જરૂર પકડજો. આવું આવું દરેક સંપ્રદાયમાં માળું ઘૂસી જાય છે. પાછું ઘણા લોકો જો ને કૃષ્ણને માનનારા મુગટ જ માને, વળી અમુક લોકો ગોકુલેશ જય જય ગોકુલેશ જ કહે, અમુક જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જ કહે, અમુક વળી ગીતાના જ કૃષ્ણ માને, અમુક વળી મહાભારતના જ કૃષ્ણ માને, કૃષ્ણના પણ ટુકડા એ ટુકડા. તો દરેક સંપ્રદાયમાં આવી બીમારી આવે છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત થી ઓવર. મેં એક જણા પૂછ્યું મેં કે તમે જે આવું ખંડન કરો છો વચનામૃતમાં બતાવો તો હું માથું નમાવું. મને કઈ વચનામૃતમાં ન જડાય, એ અમારે બીજા પુસ્તકમાંથી કાઢીને દેખાડવું પડે. લે, તમારા હિતની વાત છે. તમે સંપ્રદાયની જે પ્રણાલી છે, ગોપાલનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ખુદ શ્રીજી મહારાજના વચનો, એને માનો. બાકી બીજાના વચનોને પ્રમાણભૂત માની મનગણંત ઉપાસનાઓના સિદ્ધાંતોમાં ડૂબી અને તમે તમારું કલ્યાણ ન બગાડો એવી મારી તમારા માટે વિનંતી છે. બાકી તમારે જે કરવું હોય તો કરો. ચોથો કુસંગ તે નાસ્તિક. નાસ્તિકવાદના ત્રણ પ્રકાર છે. એક છે બૌદ્ધ મત. બૌદ્ધ મતવાદીઓ ઈશ્વરમાં માનતા નથી, વેદમાં માનતા નથી, અખંડ આત્મતત્વમાં માનતા નથી, પુનર્જન્મમાં માને છે, પણ એ રીતે કે સંસ્કાર અને વાસનાયુક્ત જે સંસ્કારો છે એનાથી વાસિત થયેલી ચિત્તધારા છે એ પુનર્જન્મ પામે છે. આ વિપસ્યના ધ્યાન કેન્દ્રો અને શિબિરો જે ચાલે છે એ બૌદ્ધ માર્ગી છે. એનો તમે નિયમ પેલો વાંચજો. એમાં પ્રવેશ લેવો હોય તો પેલું સૂચન હોય, પૂજા પાઠ કંઠી મૂર્તિ જપ માળા તિલક ચાંદલો બધું ફેંકીને આવો પછી જ પ્રવેશ મળે. એટલે ઘણા લોકો ધ્યાન કેન્દ્ર વાંચીને ગરી જાય અંદર, અને આ વિચારો ભક્તિ પૂજા માર્ગ વાળવો હોય એ અંદર જાય ને પછી લોચે ચડે અને પછી અમારી જેવાને પકડે સ્વામીજી ગરબડ થઈ ગઈ છે. તો ભાઈ બધા ધ્યાન કેન્દ્રો કઈ પોષક નથી હોતા. ભક્તિ માર્ગ જે સંપૂર્ણપણે ભારતીય પરંપરામાં છે એના રક્ષણને માટે શ્રીજી મહારાજ આ ઉદબોધન કરે. બીજો મત છે જૈન મત છે. એમના મતે જગત અખંડ અનાદિ છે. બસ આ જગતનો કોઈ કરતા નથી, કોઈ ધરતા નથી, કોઈ કર્મ ફળ પ્રદાતા ઈશ્વર નથી. કર્મ આપોઆપ ફળ આપે છે અને કર્મનો લો છે એ સુપ્રીમ છે. તમે જેને રામ અને કૃષ્ણ કહો છો એ જયારે આ સૃષ્ટિમાં આવે છે ત્યારે એ પણ કર્મના અનુસારે જ ચાલે છે. માટે કર્મનો સિદ્ધાંત જ સુપ્રીમ છે. પ્રશ્ન કરે છે કે ભગવાન રામ તમે માનો છો એ દશરથજીનું મૃત્યુ અટકાવી શક્યા, સીતાહરણ અટકાવી શક્યા, શ્રીકૃષ્ણ સ્વયં મહાભારતનું યુદ્ધ અટકાવી શક્યા, રામાવતારમાં જે વાલીને માર્યો એ જ વાલીએ જરા નામના પારધી થઈને કૃષ્ણનું બાણ માર્યું અને દેહ પડ્યો. આ કર્મના સિદ્ધાંત છે, કર્મનો લો છે. આમાં તમારા ભગવાન પણ કર્મથી પર નથી. માટે કર્મનો સિદ્ધાંત છે એ જ સર્વોપરી છે. થોડું વિચારવું પડે. તમે જુઓ મહાભારતનું યુદ્ધ થયું, ભગવાન શ્રી કૃષ્ણએ સદાને માટે સત્ય બોલનારા યુધિષ્ઠિર પાસે પણ અસત્ય બોલાવડાવ્યું. પોતે પ્રતિજ્ઞા કરી હતી હું શસ્ત્રો નહીં ઉઠાવું, એમણે પ્રતિજ્ઞા તોડી. ભીષ્મદાદા, કર્ણ, દ્રોણ, દુર્યોધન બધાને અધર્મથી માર્યા. અને છેલ્લે તમે જોવો કે અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો અને છેલ્લો ઉત્તરાના ગર્ભમાં પાંડવ વંશનું બીજ હતું એ પુત્ર પણ મૃત્યુ પાયો. એ વખતે હવે જુઓ કૃષ્ણને બોલાવવામાં આવે છે, પ્રભુ દોડો આવો, પાંડવનું અંતિમ બીજ પણ મૃત્યુ પામ્યું છે અસ્વસ્થામાના બ્રહ્માસ્ત્રના પ્રહારથી. ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા છે. સમજો, કર્મનો સિદ્ધાંત સુપર છે કે ભગવાન શ્રીકૃષ્ણ ને રામ સુપર છે? ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા છે, મૃત બાળક એમની સામે મૂકવામાં આવ્યું અને ભગવાન શ્રીકૃષ્ણએ દિગંતમાં હાથ ઉઠાવીને શબ્દો ઉચ્ચાર્યા, હે દિગંતના દેવતાઓ સાંભળો કે આ દેવકી નંદન શ્રીકૃષ્ણએ જિંદગીમાં પણ ક્યારે સ્વપ્નમાં પણ ખોટું આચરણ ન કર્યું હોય અને અર્ધર્મ આચરણ ન કર્યું હોય, પાપાચરણ ન કર્યું હોય તો એ પુણ્ય પ્રતાપે આ મૃત બાળક જીવિત થાવ. અને એ બાળક જીવતો થયો અને મહારાજા પરીક્ષિત થયા. ગાંધારીએ શાપ આપ્યો હતો કે તારું ઋષિ કુલ નાશ પામો. ઋષિએ શાપ આપ્યો હતો સામેના અડકલાથી કે તમારો યાદવ વંશ નાશ પામો. છતાં શ્રીકૃષ્ણ ભગવાને પોતાની સત્તાથી ઉદ્ધવજીને બચાવ્યા છે. કર્મનો કાયદો તો કૃષ્ણ અને રામ એટલે કે ભગવાન સ્વામિનારાયણ આદિ જે છે એના પગ તળે છે. એ તો ન્યાય આપે છે, કાયદો એને પકડી નથી શકતો. એટલે શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનનો આશ્રય કરી અને કલ્યાણને પ્રાપ્ત કરવું એ તો નૌકામાં બેસીને ભવસાગર તરવા જેવું છે, પરંતુ પોતાના સાધનને બળે કલ્યાણને ઈચ્છવું એ તો માથે પાણો લઈને સાગર તરવો એવું કામ છે. દેવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામે વે પ્રપદ્યંતિ માયા મેતાંતરંતિ તે. એટલે હું તમને એ વાત સ્પષ્ટ કરી દઉં કે તમે લોકો કઈ આ વાત સાંભળીને જાણીને મને એવો ભય છે કે તમે જૈન થઈ જાઓ, એ વાતમાં માલ નથી. એટલા માટે ન થાવ કે એમાં કઠોર સાધના છે. સૂર્યાસ્ત થાય તો પાણી પીવા ન મળે, ખાવાની તો શી વાત છે. અને તમે રાતે 11 વાગે ભાણું ભરો છો, કંદમૂળ ખવાય નહીં, તમે એકાદશી 1 કિલો બટેટા બાફી વગારી ધૂંગારી ઢમઢોલ જેવા દઈને પડી જાઓ. હવે આવા જલસા ફટકાર્યા હોય એ જૈન મતમાં જતો છે. એકવાર ગળચોટું ચાટી ગયો, એક જણાને એની બાયરી આવીને કઈક વિરોધ પડ્યો એટલે પછી મીંડો કહેવાય, મારે સાધુ થઈ જવું છે, હવે સાધુ થઈ જવું છે. એમાં આવેલા જૈન સંતો નીકળ્યા એટલે કે આ સાધુ નીકળ્યા, વ્યા જાવ એની ભેળા. તો કે એની ભેળો જવાય એ તો જીવતા વાળ ખેંચી નાખે કે હેલું થોડું છે. કર્મ નિર્જરાનો માર્ગ છે. એ લોકોને સલામ મારવી પડે કે આટલા 2500 વર્ષ સુધી એમણે જે કર્તવ્યો નિભાવ્યા છે, જૂતા ન પહેરવા, વાહન નહીં, કઠોર સાધના, કર્મ નિર્જરાનો માર્ગ છે. સલામ એમને, એમને મુબારક છે. આ તો આપણે ભક્તિ ધારાની વિચાર કરીએ છીએ, કોઈની ટીકા નિંદા નથી, પણ ભક્તિ પરંપરાના મૂળ તમે આશ્રિત છે એટલે એક ખાલી વિવેચન છે, જાગૃતિ છે. જૈન નહીં થઈ જાઓ, પરંતુ બીજી રીતે નાસ્તિક થવાના ચાન્સ બહુ છે. આ જમાનાના પ્રખર ચિંતક મેધાવી જે કૃષ્ણ મૂર્તિ થયા એને એવી માર્મિક બૌદ્ધિક તાર્કિક ધારદાર રીતે ઈશ્વરની પૂજા અર્ચના અવતારોનું ખંડન કર્યું છે કે ભલભલા તળિયામાંથી હલી જાય છે. મેં જોયા છે, મને એવા મળ્યા છે જે કૃષ્ણ મૂર્તિનું સાહિત્ય વાંચીને ધર્મૂળથી ખલાસ થઈ ગયા છે. એટલી માર્મિક અને બૌદ્ધિક. એ ખાલી તમને ટૂંકમાં કહું એ શું કે છે કે મનની નિર્વિચાર દશા પછી પ્રાપ્ત થતી શાંતિ એઝ અલ્ટિમેટ રિયાલિટી છે, પરમ સત્ય એ છે. મન નિર્વિચાર થઈ જાય પછી જે શાંતિનો અનુભવ થાય એ અંતિમ પરમ સત્ય છે. એ શાંતિના અનુભવ સિવાય બીજું કંઈ પણ અનુભવવામાં આવે તો એ અંતિમ સત્ય નથી. એટલે ઘણા લોકો કહે છે કે મને ઈશ્વરનું દર્શન થાય છે, રામ દેખાય છે, કૃષ્ણ દેખાય છે, આ દેખાય છે, તો એ અંતિમ રિયાલિટી નથી. અંતિમ રિયાલિટીનો અનુભવ કરવો હોય તો મનને ખાલી કરવું પડે. મનને ખાલી કરવા માટે સૌ પ્રથમ તમારા મનમાં ભરાયેલા ઈશ્વર વિશેના જે વિચારો છે, ખ્યાલો છે, એના વિશેની જે પ્રવૃત્તિઓ છે, એક્ટિવિટીઝ છે, આદર્શો છે, એ ખાલી કરી નાખો. મનમાંથી એ બધું છૂટી છોડી દો, ઈશ્વર વિશેના બધા ખ્યાલોથી મુક્ત થઈ જાઓ. ત્યારે મન ખાલી થશે, શાંત થશે અને પછી અંતિમ રિયાલિટીનો અનુભવ થશે. જો આ પકડી રાખ્યું ઈશ્વર વિશેના ખ્યાલો આઈડિયા બધું, તો અંતિમ રિયાલિટીનો અનુભવ નહીં થાય. આ રીતે બૌદ્ધિક રીતે એમણે ઘણાને આ વાત આપી છે એ એમની જીવનની પદ્ધતિ છે, એનો કોઈ આપણને બાધ નથી, પરંતુ આપણે ભક્તિ માર્ગનો આ વિચાર છે. અને અંતે જે છેલ્લો એ પ્રહાર કરે છે સમજવા જેવો છે, અને એમાં ઘણા બુદ્ધિવાદીઓ ગળથોલિયા ખાય છે. એ કે છે, ઇફ ધેર ઇઝ અ બિલીફ ઇન ગોડ, ઇટ ઇન્ડિકેટ્સ લેક ઓફ ઇન્ટેલિજન્સ. જો ઈશ્વરમાં માનવું એટલે બુદ્ધિનો અભાવ, ઈશ્વરમાં ન માનવું એ શ્રેષ્ઠતમ બુદ્ધિમત્તા. હવે કોઈ પોતાને ગાંડો કે હાવ હતર સ્ક્રુ ઢીલા હોય તો એ માને છે, મારા જેમ હોશિયાર કશો નહીં, કોઈ નહીં કે. એટલે એવું આ બુદ્ધિમત્તાનું અંદર ગૂંચડું ગરી જાય છે, એટલે ઈશ્વરનો ઇનકાર એના મગજમાં ઘૂસે છે. અને એમાં સેજ થોડું ભણી ગયો એટલે બસ. હવે અને આજે તમે જોયો ક્રાંતિકારીઓનું એટલે શું, કે ક્રાંતિકારી કોને કહેવાય? આખી દુનિયા હાલે એથી ઊંધો હાલે ક્રાંતિકારી. કૂતરું મોઢેથી બચકું ભરે એ ક્રાંતિકારી નહીં, પણ પૂંછડેથી બટકું ભરે એ ક્રાંતિકારી. ઈશ્વરનો ઇનકાર કરો, ધર્મની નિંદા કરો, ભારતીય સંસ્કૃતિની નિંદા કરો, સાધુ બાબાની ઉડાવો, એટલે તમે ક્રાંતિકારીનું લેબલ પામો. તો આવા સાહિત્યોથી ઘણા લોકો યુવાનિયાઓ નાસ્તિક થઈ જાય છે. આવી સુંદર મજાની ઈશ્વરની ઉપાસના, અમે નથી કહેતા તમે સ્વામિનારાયણને ભજો, રામ કૃષ્ણ શિવ ગણપતિ જે ઈચ્છા હોય ભજો, પણ ભલા સાવ બિલકુલ ભફાક્યામાં શા માટે પડો છો? અને ત્રીજો જે નાસ્તિકવાદ છે, ચારવાકવાદ છે, એ તો કશામાં માનતા નથી. આત્મા નહીં, પરમાત્મા નહીં, પાપ નહીં, પુણ્ય નહીં, સ્વર્ગ નહીં, નર્ક નહીં, પુનર્જન્મ નહીં, કર્મના લેખા જોખા નહીં, કશું જ નહીં, ખાઓ પીઓ ને મજા કરો, ગુજરી જાઓ એટલે પતી ગયું, પૂરું થઈ ગયું, કાંઈ બચતું જ નથી. દેહસ્ય ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ, માટે મોજ કરી લો. એ ચારવાક પદ્ધતિ, આ નાસ્તિકવાદની પદ્ધતિ આપણા દેશમાં અત્યંત પ્રાચીન છે. ત્યારથી લઈને ફોરેનની અંદર નીચે ફ્રોઇડ અને બ્રન્ટન રસેલથી લઈને લંકાના શ્રી કેવુરથી લઈને અહીંયા ભારત અને મુંબઈની અંદર સુરત ગુજરાતમાં ચાલતા રેશનાલિસ્ટ મંડળો સુધી આ વિચારધારા પ્રચલિત છે, અને આજે પણ પ્રચારમાં છે. આજે રેશનાલિસ્ટ મંડળો ચાલે છે. ચારવાકની વિશેષ વાતો કરવાની જરૂર નથી, અત્યારે જે મંડળો ચલાવે છે એની જ હું તમને વાત કરું. એ લોકો એમ કે છે કે આ ઈશ્વર હોવાની સાબિતી ક્યાંય મળતી નથી. ઈશ્વર ન હોવાની અનેક સાબિતી મળે છે. તમે એમ કહો છો કે આ જગત ઈશ્વરે બનાવ્યું છે, તો આમાં વ્યવસ્થા ક્યાં છે? સર્વત્ર અંધાધૂંધી છે, ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ન પડે, ક્યારેક વાવાઝોડું થાય, ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, ક્યારેક ભૂકંપ થાય ને હજારો મરી જાય, નિર્દોષો કચડાઈ જાય, આમાં ક્યાં વ્યવસ્થા છે? કોણ છે નિયામક? જ્યાં વરસાદ જોઈએ ત્યાં પડતો નથી, જ્યાં જરૂર નથી ત્યાં દરિયામાં ઠલવાય છે, આવો તમારો નિયામક? ઈશ્વર નથી. ઉલટાનો એ તો એટલો ક્રૂર લાગે છે કે એની એવી વ્યવસ્થા કરી હોય એવું દેખાય. જો તમે માનતા હો તો એક ક્રૂર સિંહ નિર્દોષ મૃગલાને મારીને ખાઈ જાય, આવું ઘાતકીપણું તમારા ઈશ્વરમાં છે? આવી ક્રૂર રચના એ કરે તો ચંગેઝ ખાન અને હિટલરથી પણ ભયંકર તમારો ઈશ્વર ગણાવો જોઈએ. આવી વ્યવસ્થા એને મૂકી, સહ્ય અમને નથી થતી, તો તમારો કરુણાળો કહેવાતો પરમાત્મા સહન કેમ કરે છે? અને ધર્મને ઈશ્વરે જ પ્રજાને દુઃખી કરી છે. ધર્મથી જ લોકોનું શોષણ થઈ રહ્યું છે, સ્ત્રીઓનું શોષણ થઈ રહ્યું છે, ગરીબોનું શોષણ થઈ રહ્યું છે. અને આ ધાર્મિક પૂજા પાઠ ને કીર્તન ભક્તિ કરનારા છે એ બધા ભ્રષ્ટાચાર જ કરે છે. આ ધૂન ભજનમાં આવે છે એ ચંપલ ચોરીને જાય છે, એની પાસે બીજી અપેક્ષા શું રખાય? વાત વિચારવા જેટલી તો ખરી હો, આપણે કઈ ઓછા નથી. હંમેશા કોઈ પણ સંપ્રદાયોનો પહેલો દુશ્મન જો કોઈ હોય તો એ સંપ્રદાયનો અનુયાયી જ હોય છે. કોઈ બી સંપ્રદાય એમ, કોઈ બી દેશ એનો દુશ્મન, ભારતનો દુશ્મન પાકિસ્તાન નેવર નથી હોતો, ક્યારે નથી હોતો, એ ભારતીય ખૂટેલ હોય છે. ગદ્દારો આ દેશમાં ઘૂસી ગયા છે એટલા માટે ચિંતા છે, બાકી તો એને કચડવામાં કોઈ વાર લાગે એમ નથી. આ 80 કરોડની જનતા એક સાથે પેશાબ કરે તો પાકિસ્તાન હમણું તણાઈ જાય એમ છે. દેશમાં ગદ્દારો છે એમ, સંપ્રદાયમાં ગદ્દારો છે, અનુયાયીઓ દુશ્મન હોય છે, એવા એવા આચારો કરી નાખે છે કે એના સંપ્રદાયના મૂળ પ્રવર્તક પુરુષોને નીચું જોવું પડે છે. આપણે સુધરીએ.
તો એ લોકોને પણ કહેવાનું મન એમ થાય કે ભાઈ તમે એમ કહો છો કે આ બધું ધર્મ ને ઈશ્વર બધું કાઢી નાખો. કાઢી નાખીએ, હાલો હારે બે કાઢી નાખીએ, એમાં શું. પણ એક પ્રશ્ન કરીએ કે આ સમાજની અંદર ડોક્ટરો ખોટું કરે છે, વકીલો ખોટું કરે છે, શિક્ષકો ખોટું કરે છે, આ બધા ખોટું જ કરે છે, તો એ બધાને કાઢી નાખો. તો કે ના, એની તો જરૂર છે, સડો હોય એ દૂર કરાય, બાકી સમાજમાં આ બધાની જરૂર તો ખરી ને. તો ભલા માણસ ધર્મની જરૂર છે, ત્યાં સડો હોય એને દૂર કરાય, આખો ધર્મ ની ઈશ્વરને કાઢી નખાય નહીં. સુધારો કરાય, જેટલું બગડેલું છે એને કઢાય. ભલા માણસ તમને એમ જ લાગે છે કે આ ધર્મવાળા લોકો છે એ જ બગાડે છે. એક જ છેલ્લો દાખલો, યા ભૂકંપની અંદર ધાર્મિક સંસ્થાઓએ જેટલું સહાય દાન કરીને આ પ્રજાને બેઠી કરી છે એટલું કોઈએ કર્યું નથી, અને તમામ સહાયકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોપરી મોખરે રહ્યો છે. અને તમે એમ કહો છો કે બધા ખાઈ પીને બધું મોજ મજા જ કરે છે, બધા લાડવા ઢોકરા ખાય છે બધા. તમને ધૂન ભજનમાં બેસીને ચંપલા ચોરનારો જ દેખાય છે, એમાં બેઠેલો અંબરીશ રાજાના અવતાર જેવો ભક્ત એને તમને દેખાતો નથી. એ લોકો સારું એક કામ કરે છે, જંતર મંતર કામન તુમન એ જે છે ને એનો બધો પર્દાફાશ કરે છે. પણ તકલીફ શું છે, એ બધું ધતિંગ છે, એ ધતિંગને ધર્મ માને છે, એનાલિસિસ ધતિંગનું કરે છે અને માની બેસે છે ધર્મ, પછી એમ કહે છે કે આ બધું ખરાબ છે. ભીખુદાનભાઈ કહે છે ને કે સાત માળનો બંગલો હોય ને જાજરૂ પાસે ઉભો રહે, અને પછી ક્યાંય ગંધાય છે બહુ, અહીંયા તો ગંધાય જ ને, ધતિંગમાં તો ગંધ જ હોય. તમે ધર્મિષ્ઠ પુરુષો પાસે જાઓ, ધર્મના રહસ્યમાં જાઓ, તો તમને સાચી ધર્મની સુગંધ અને મહેસૂસ થાય. જાજરુ પાસે તે જ દેખાવો, તમે જાજરૂની એનાલિસિસ કરીને એમ કહો કે બંગલો ખરાબ છે. આમ રમણ પાઠક છે સુરતમાં, રેશનાલિસ્ટના ભીષ્મ પિતા કહેવાય છે. ભલે હું અહીં બોલું, એ સાંભળતા હોય એવું થાય, તેમાં કઈ મૂંઝાવા જેવું નથી. એ લોકો ગભરાતા નથી, મારે તમારે શું ગભરાવાની જરૂર છે. ઘણા લોકો બીવે બહુ, મને કે તમે નામ ન દેવું, નામ ન દેવું, પણ મને મારશે, હું એકલો મરી જાય, તમને હું વાંધો. એ રમણલાલ પાઠક કહે છે કે યોગ થી ને પ્રાણાયામ થી ને મેડિટેશન થી કશો ફાયદો થતો નથી, આ બધું હંબંગ છે. વૈશ્વિક લય સધાય છે, પરમ શાંતિ થાય, આ બધા ગપગોળા છે, આમાંથી મુક્ત થઈ જાઓ. હું એને એમ કહું, આ અમદાવાદની અંદર હીરા માણેક જૈન તપસ્વી આજે પણ બેઠા છે, અને એમને ગઈ સાલ 411 ઉપવાસ કેવળ ઉકાળેલા પાણી સાથે એમણે કર્યા છે, ડોક્ટરોની હાજરીમાં ચેકઅપ થયા છે, આજે એ પુરુષ બેઠો છે. છતાં હું રોજે રેશનાલિસ્ટોના લેખો મુંબઈથી મંગાવીને વાંચું છું, એક પણ રેશનાલિસ્ટે કોઈને હીરા માણેક વિશે એક શબ્દ લખ્યો નથી, કારણ કે હજુર બેઠો છે. એ ગુજરી જશે એટલે હું તમને ચેલેન્જ કરું છું, ગુજરી જશે પછી લેખ લખશે. એ અમે તપાસ કરી, એ બધું ખોટું છે લેખ, પણ આજે બેઠો છે ત્યારે જાઓ ને. આવા ખોટા લેખ લખી અને દુનિયાને ભરમાવી ના જોઈએ. સત્યનું પરીક્ષણ સત્યની રીતે થવું જોઈએ, પણ યુવાન વર્ગ છેતરાઈ જાય છે. મારા હાથમાં થોડા વખત પહેલા એક પુસ્તક આવ્યું, ઈશ્વરનો ઇનકાર. સાંભળજો, મજાનો પ્રસંગ છે. હોઈ ગયા છો ઈશ્વરનો ઇનકાર? ઇનકાર એટલે ઈશ્વર નથી એમ, ઘણા લોકો સમજાય ને ઇનકાર શું છે. વળી ઈશ્વરનો ઇનકાર, મેં પુસ્તક વાંચ્યું, થોડા પાના જોયા, હું તો તાજુબ દંગ થઈ ગયો. એનો લેખક, એનું નામ છે નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ. એ લખે છે કે ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં મારો જન્મ, ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયમાં મારો જન્મ, 25 વર્ષ સુધી મંદિરમાં ધૂપ દીપ કર્યા પછી મોંમાં અન્નજળ મૂકનારો હું શ્રદ્ધાથી જીવનારો પુરુષ. 26મે વર્ષે મને આર્ય સમાજના પુસ્તકો વાંચવામાં આવ્યા. આર્ય સમાજના સ્થાપક દયાનંદ સરસ્વતી, એમણે સત્યાર્થ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. દરેક વિશે અજુક્તિ વાતો એમાં લખી છે, એમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે પણ અજુક્તિ બેહુદી વાતો લખી છે. એમાં એમ કહ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાતા એ દાદાના ગરડામાં, દાદા ખાચાના દરબારમાં રહેતા, રાત પડે, આછું આછું અજવાળું હોય ત્યારે પડદો રાખવામાં આવે, આ બાજુ સહજાનંદ બેસે, પાછળ દાદો ખાતર બે હાથ આમ રાખે, અને એવી રીતે ચતુર્ભુજનું દર્શન કરાવી અને લોકોને બેવકૂફ બનાવીને મંડળ બનાવ્યું હતું. હવે આવું ક્યાંય છે? અજુક્તું એટલા માટે કહું છું કે પાયાવિહીન વાતો નથી. ગાંધીજીએ ખુદે કહેવું પડ્યું સત્યાર્થ પ્રકાશ વાંચીને કે આવા પુરુષ પાસેથી ભારત વર્ષે આવી આશા નહોતી રાખી. બસ એક વેદ સનાતન, મૂર્તિઓ, અવતારો, એ બધું નકામું છે. આજે પણ આર્ય સમાજી લોકો ભાગવત ને વિશે જેમ તેમ બોલે છે. સહજાનંદ સ્વામીના એક વચનામૃત ના પુસ્તક ઉપર પણ એક નાનકડી પુસ્તિકા આર્ય સમાજે બહાર પાડી છે, મારા હાથમાં થોડા વખત પહેલા જ આવી છે. તો આ નરસિંહભાઈ પટેલ એક 25 વર્ષ શ્રદ્ધાવાન રહ્યો અને આર્ય સમાજના પુસ્તકો વાંચ્યા પછી હું બદલાયો. મને સત્યનું ભાન થયું કે કોઈ ઈશ્વર નથી, કોઈ પાપ પીણ નથી, કોઈ આત્મા નથી, કોઈ પરમાત્મા નથી. 35 વર્ષ સુધી એમણે બધો નિરીશ્વરવાદી ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પછી એમ લખે છે કે 60 વર્ષે હું નિચોડ રૂપે ગ્રંથ લખું છું અને એ પુસ્તક લખ્યું, એ પુસ્તકનું નામ ઈશ્વરનો ઇનકાર. સાવ કોરા. ઘણા વખત પહેલા, તમે થોડા વખત પહેલા ખબર છે ને, પોસ્ટમાં એન્થ્રેક્સ ટપકતો હતો, પરબીડિયાને કોઈ અડતો નહોતો, અમેરિકા વાળા તો કોઈ જતા જ નહોતા બોક્સમાં હાથ નાખવા. ખોલે સ્વજન નો દેખાય અને કઈક થઈ જાય તો એન્થ્રેક્સ શું છે, પરબીડિયામાં ટપકતો. આવા શાસ્ત્ર ગ્રંથો ગણાય છે એ બધા એમાંથી ટપકતા એન્થ્રેક્સ છે. એવા ગ્રંથો વાંચવામાં આવી જાય તમે પટકાવી પડો તો આસ્થા તૂટી જાય અને માણસ નાસ્તિક થઈ જાય. આવા સંજોગોમાં માનો કે તમે નાસ્તિક ન થાઓ, ઈશ્વરની ઉપાસના, મૂર્તિ, નામ, જપ એમાંથી કદાચ ન ડગો તો એક પ્રસંગ છે. જીવનમાં દુઃખ આવે ને અને દુઃખમાં ઈશ્વરનો સાદ સંભળાય નહીં ત્યારે અંદરથી એમ થાય કે સાચી વાત છે, ભગવાન જેવું કાંઈ નથી. હેરોલ્ડ કુશનર નામનો યહૂદી ધર્માચાર્ય, એનો પુત્ર બીમાર પડ્યો, ગોઠણીએ પડીને પર્વતિગારની પ્રાર્થના કરી કે હે પરમપિતા, મારા બચ્ચાને બચાવી લે. પણ પ્રારબ્ધના બંધન તો છે મનુષ્યને. પ્રાર્થના કરવા છતાં પુત્રનું અવસાન થયું અને હેરોલ્ડ કુશનર પાદરી યહૂદી ધર્મનો ત્યાગ કરી દીધો. એમણે પુસ્તક લખ્યું અને એમાં તમામ વાતો આવી લખી કે કોઈ ઈશ્વરને શરણે જવાની જરૂર જ નથી. એટલે વ્યક્તિગત હું તમને કહું કે જીવનમાં દુઃખ આવે ત્યારે સંપ્રદાયમાંથી જ કોઈ, આપણા જ અનુયાયી ગણાતા એવા હોય કોઈ, એ પણ જો નબળી વાત કરે તો એ પણ નાસ્તિક છે, એનો સંગ ક્યારેય ન કરાય. ભગવાનની આસ્થા બંધા આપણે પ્રાર્થનાનો આશ્રય લેવડાવે એ ખરો આ મર્મ છે. એટલે શ્રીજી મહારાજે પ્રાર્થના રૂપમાં કહ્યું કે શુષ્ક વેદાંતિ થકી, કુડાપંથી થકી, શક્તિપંથી થકી અને નાસ્તિક થકી હે મહારાજ અમારી રક્ષા કરજો. અને બીજું કહ્યું, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, અહંકાર, દેહાભિમાન એ આદિ જે અંતઃશત્રુ, તે થકી અમારી રક્ષા કરજો. હું તમને પ્રશ્ન કરું, પ્રાર્થના કરીએ એટલે આ બધા દોષ ટળી જાય? કામ ક્રોધ ટળી જાય પ્રાર્થના કરવાથી? સભાનતાથી જો પ્રાર્થના કરવામાં આવે તો આપણા દોષ પ્રત્યે, લક્ષ્ય પ્રત્યે માણસ જાગૃત થઈ જાય અને જેટલો જાગૃત થાય એટલો પુરુષાર્થ વધે અને જેટલો પ્રબળ પુરુષાર્થ વધે એટલું પ્રાર્થનાનું ઊંડાણ વધે અને જેટલું પ્રાર્થનાનું ઊંડાણ વધે એટલી જ પરમાત્માની કૃપા વરસી પડે છે. માટે પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. પ્રાર્થના ઊંડાણ વગરની પરમાત્મા સુધી પહોંચતી નથી. હવે થોડી વાત હું તમને કહી દઉં. ગાંધીજીએ એમ કહ્યું છે કે હું વિદ્યાનો માણસ નથી, હું તો પ્રાર્થનાનો માણસ છું. રાજકીય ક્ષેત્રે મને એટલી બધી નિરાશાઓ, ઘોર નિરાશાઓ આવવાના પ્રસંગો છે, એમાં હું શાંતિથી જીવો હો અને મારી શાંતિની બીજાને ઈર્ષા આવી હોય તો એનું એક જ કારણ છે, આ પ્રાર્થના. એ પ્રાર્થનાને આધારે હું શાંતિથી જીવો છું. બીજી વાત એ બહુ સરસ કરી બાપુએ કે શરીરને જેમ ખોરાકની જરૂર છે એમ આત્માને પ્રાર્થનાની જરૂર છે, પણ એનાથી વિશેષ જરૂર છે. એટલા માટે કે ક્યારેક ખોરાક વધુ પડતો થઈ જાય તો ઉપવાસની જરૂર પડે છે, પરંતુ પ્રાર્થના ક્યારે વધુ પડતી થતી જ નથી. જેટલી કરો તેટલી ઓછી છે, જેટલી કરો તેટલી ઓછી છે, એમાં ક્યારે ઉપવાસનો પ્રસંગ આવતો જ નથી. માટે આનંદથી, શ્રદ્ધાથી, એકાગ્રતાથી, ઊંડાણથી, કઈ ઇંગ્લિશનું વાક્ય છે ને સ્વામીજી, ઇન પ્રેયર વર્ડલેસ હાર્ટ ઇઝ મોર એપ્રોપ્રિએટ ધેન કે હાર્ટલેસ વર્ડ્સ. પ્રાર્થનામાં હૃદયની જરૂર છે, ભાવની જરૂર છે. એક ટાપુ ઉપર ત્રણ બિચારા કાલા ઘેલા માણસો રહેતા હતા અને રોજ પ્રાર્થના કરે, ત્રણેય ભેળા થાય, લાફિંગ સેન્ટ્સ કહેવામાં આવતા. જયારે જોયે ત્યારે ખડખડાટ હસતા જ હોય. પરવરદિગાર પરમાત્મા પરમ કૃપાળુ અખંડ વરસી રહ્યો હોય તો પછી એને આનંદ આનંદ આનંદ. જરત દસહુ દિશ મોતી. ત્રણેય ભેળા થાય, આકાશની સામે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે, હે ભગવાન, આટલો બધો ચરખો ચલાવે છે તું થાકી જતો હશ, અમને બોલાવી દે, તારા પગ દાબી દઈએ, તારા કપડા મેલા થઈ ગયા છે ધોઈ દેશું, એમાં ટોલા પીડ્યા છે વીણી દેશું. આવી પ્રાર્થના કરે. એક પાદરીને ખબર પડી, ક્રિશ્ચિયાનિટીમાં તમને ખબર છે ને, સર્ટિફાઈ થયા વગરની પ્રાર્થના બોલાય નહીં, માન્યતાવાળી પ્રાર્થના બોલાય. બીજી પ્રાર્થના ચાલે ને, એટલે પ્રાર્થનામાં કઈ માન્યતા હોય? દ્રૌપદી માન્યતાવાળી પ્રાર્થના બોલવા જાય ક્યારના લગ્ન થઈ જાય કે ચોપડી ગોતવા જાય? પ્રાર્થના તો હૃદયમાંથી મૌન ગુફામાંથી સરી પડે છે. તો પેલા ત્રણ જણા પ્રાર્થના એવી રીતે કરે. પાદરીને ખબર પડી કે આ ત્રણ ગમાર આ રીતે પ્રાર્થના કરે છે, માન્યતા વગરની પ્રાર્થના કરે છે. એ ટાપુ ઉપર હતા, નૌકામાં બેસીને પાદરી ક્યાં આવ્યો? ત્રણ જણાને કહ્યું કે આવી પ્રાર્થના ન ચાલે, ચલો હું તમને પ્રાર્થના બતાવું. એમણે પ્રાર્થના બતાવી, આ તમે નાની છે ટૂંકી છે આ રીતે પ્રાર્થના કરજો. પેલા કે બાપા અમને કઈ ખબર પડે નહીં, તમે ગોખાવો. બરાબર ગોખાવી, પાકી થઈ એવું લાગ્યું, આજ બોલજો બીજી બોલશો માં, નહીં તો પરમપિતા નારાજ થાય. પરમપિતા નારાજ થાય તો બિચારા એ જ બોલે, એ તો બહુ ભોળા હતા. પાદરીએ પ્રાર્થના શીખવાડી, નૌકામાં બેસીને પાદરી ચાલતો થયો. આ ત્રણ લોકો ઉભા થઈને પ્રાર્થના બોલવા ગયા. સાંભળો, બોલવા ગયા, પ્રાર્થના ભૂલી ગયા. એને શું કરે, આ તો ભૂલી ગયા, પાદરી તો ચાલ્યા ગયા, હવે પરમપિતા તો કોપાયમાન થાય, ચાલો ચાલો જલ્દી એને પકડી અને ફરીથી પાછી પ્રાર્થના શીખી લઈએ. પેલો નૌકામાં ક્યાંય નીકળી ગયેલો, આ ત્રણ જણા દરિયાના પાણી ઉપર ચાલતા ચાલતા પેલાનું નૌકું પકડ્યું. પેલા પાદરીએ જોયું એ નૌકામાં ડૂબું કે ડૂબશે, ડૂબું કે ડૂબશે થાય એ અવસ્થામાં ત્રણ જણા ઘોઘાટ કરતા સાગરના જળ ઉપર ઉભા ઉભા એનું કાઠું પકડીને એમ કે, મહારાજ અમને પ્રાર્થના શીખવાડો ને. પેલો કે, રેવા ગયો, તમારે જરૂર જ નથી, તમારી કાલી ગેલી પ્રાર્થના ભગવાન સાંભળે છે, મારી વિશુદ્ધ શબ્દો વાળી પ્રાર્થના હજી સુધી પરમાત્માના દરબારમાં પહોંચી નથી, જાઓ તમે તરી ચૂક્યા છો, તરી ચૂક્યા છો. પ્રાર્થના હૃદયથી. તો અંતમાં શ્રીજી મહારાજને પ્રાર્થના પણ એક વાત કહું, વચનામૃતમાં આ પ્રાર્થના કઈ છે? પ્રસાદી ભૂત છે. આપણે ઘણા સંતોની ભક્તોની પ્રાર્થના બોલીએ છીએ પણ વચનામૃતમાં જે પ્રાર્થના આવે છે એના ઉપર ધ્યાન આપ્યું નથી. લગભગ કોઈ એવો સત્સંગી નહીં મળે કે પૂજા કરીને માગતો હોય, હે મહારાજ કુસંગી થકી રક્ષા કરજો. હું આશા રાખું છું કે જે રીતે તમને સમજાવવામાં આવ્યું છે એ રીતે આ ચાર પ્રકારના કુસંગ ભયંકર છે. સત્સંગમાં પણ એવા ભયંકર કુસંગ છે, સત્સંગમાં પણ એવા કુસંગીઓ થકી આપણું જીવતર બગડી શકતું હોય છે, સત્યના અસલ સિદ્ધાંતોથી આપણે ડિવાઇડ થઈ જતા હોય એવું બની શકે છે. એટલા માટે ઈશ્વરને શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરે, હે મહારાજ ચાર પ્રકારના કુસંગી થકી અમારી રક્ષા કરજો અને નિત્ય પ્રત્યે તમારા ભક્તોનો સંગ દેજો, એવી પ્રાર્થના કરવાનું બળ મળે એટલી પ્રાર્થના સાથે આ વચનામૃત પૂર્ણ કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજ.